भव संभव भीति भेदन सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फल सहजानंद गुरु भजे सदा ओ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः परात्पराय सर्वांतर्यामिने सर्वाधाराय सर्वप्रकाशकाय सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः। ध्येयमूर्ति श्री हरि कृष्ण महाराजाय सदानंदायिने श्री सहजानंद स्वामिने नमो नमः। एकाकी वनवासिने तपस्विने श्री नीलकंठवर्णि राजाय नमो नमः। बाल घनश्यामाय नमो नमः। साधु सेवक श्री सरजुदासाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय श्री गोपालानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामिने गुणातीतानंद स्वामिने नित्यानंद स्वामिने सुखानंद स्वामिने ब्रह्मानंद स्वामिने कृपानंद स्वामिने च नमो नमः। सद्गुरु श्री शतानंद स्वामिने स्वरूपानंद स्वामिने सच्चिदानंद स्वामिने सिद्धानंद स्वामिने व्यापकानंद स्वामिने योगानंद स्वामिने चैतन्यानंद स्वामिने आनंदानंद स्वामिने च नमो नमः। सद्गुरु श्री भाई रामदास स्वामिने नमो नमः। सद्गुरु निष्कवानंद स्वामिने प्रेमानंद स्वामिने भायत्मानंद स्वामिने इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः। सद्गुरु श्री राधारमण स्वामिने नमो नमः। सर्वधामस्थ सर्वमुक्तेभ्यो प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो नमः। श्री स्वामीनारायण मंदिर कालीबाग वडोदरा आयोजित दशाब्दी महोत्सव विक्रम संवत 2070 वैशाख सुद पूनम थी वैशाख वद बीज तारीख 14-16 मे 2014 बुधवार थी शुक्रवार आयोजायल छे। एनो आज पहलो दिवस छे 14 मे 2014 बुधवार। वाला भक्तो आप देशो देश थी आ दशाब्दी महोत्सव माणवा पधार्या छो। सवारे वात थई ती ते अनुसारे आपने बधाए भगवान ने समझी ने भगवान मां जोड़ावू छे। परमात्मा ना महा आनंद ने पाममू छे। एने माटे माइक सुख नो त्याग करवो अवश्य जोईए। ભગવાનની ઉપાસના માટે ભગવાનનો મહિમા સમજવો જરૂરી છે અને એ ઉપાસનાને સિદ્ધ કરવા ભગવાનના આજ્ઞા વચનનો મહિમા સમજવો જરૂરી છે માટે આપણે શિક્ષાપત્રીની કથાથી પરમાત્માના આજ્ઞા વચનનો મહિમા પણ વિચારીશું સમજીશું। વાલા ભક્તો સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરામાં બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજને પરમ દિવસે એક્ઝેક્ટ 10 વર્ષ થાય છે. 10મો પાટોત્સવ પ્રતિષ્ઠા દિન એ નિમિત્તનો આજે આપણે બધાએ ભેળા મળી દશાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. મંદિરમાં તો મહારાજને બેહાડ્યા, પણ આત્મામાં બેહાડ્યા. મંદિરના સિંહાસનમાં ઘનશ્યામ તો છે, દેખાય છે, પણ હૃદયના સિંહાસનમાં તે આવ્યા દેખાય છે, અનુભવાય છે. જે દિવસે મંદિરમાં બેસાડ્યા અને પ્રતિષ્ઠા કરી તે દિવસે એવો વિચાર કર્યો હતો કે જેવા મંદિરમાં બેઠા છે દેખાય છે, એવા હૃદયમાં આત્મામાં બેહે દેખાય, ત્યારે દશાબ્દી હાચી ઉજવાય મારા ભાઈ. તો એ હાચી ઉજવાય. આ સંપ્રદાય તો ભગવાનને પ્રગટ કરવાનો સંપ્રદાય છે. આત્માનંદ સ્વામી, જેને ભાયાત્માનંદ સ્વામી નહીં પરંતુ વિશ્વંભર ભટ્ટ જે આત્માનંદ સ્વામી નામથી આ સંપ્રદાયના સૌ પ્રથમ પ્રવર્તક થયા, એણે આત્મામાં પરમાત્મા પ્રગટ કર્યા હતા. પછી રામાનંદજી થયા, એણે આત્મામાં પરમાત્મા પ્રગટ કર્યા હતા. પછી સહજાનંદ સ્વામી વગેરે બધાએ રામાનંદ સ્વામીના શિષ્યોએ પણ આત્મામાં પરમાત્મા પ્રગટ કર્યા હતા. નંદ સંતોએ આત્મામાં પરમાત્માને પ્રગટ કર્યા હતા. ગોપાળન સ્વામી એવું કહેતા હતા કે પૂરું ક્યારે થયું કહેવાય, તો કે આત્મામાં ભગવાન દેખાય અને એની હામું જોઈ રહેવાય તેદી પૂરું થયું કહેવાય. એવું ન થયું હોય ત્યાં સુધી મારે ને તમારે અધૂરું કહેવાય. અહીં વ્યાસપીઠથી ખોટું ન બોલાય. મંદિરમાં ભગવાન પધરાવીને સ્થાપીને આપણે બસ જાણે બધું પતી ગયું એમ માની લઈએ છીએ, પરંતુ શતાનંદ સ્વામીએ બદ્રિકાશ્રમમાં તપ કરીને પરમાત્માને પ્રગટ કર્યા હતા. આ બધી કથાઓ સત્સંગી જીવનથી આપણે સાંભળી છે. પ્રતાપસિંહ રાજાએ જગન્નાથપુરીમાં સુરત ઋષિ પાસેથી સત્સંગી જીવન સાંભળીને આત્મામાં પરમાત્મા પ્રગટ કર્યા હતા. એ બધાએ મંદિરમાં થાપ્યા એટલાથી શાંતિ માની લીધી નહોતી, એ આપણે માની લીધી છે, એણે નહોતી માની લીધી. અન્નકોટ ભરીને પ્રસાદી ખાઈને આપણે માની લીધું કે આહાહા કરવાનું બધું કરી નાખ્યું. ભગવાન બેઠા, મેવા મીઠાઈ આવવા માંડ્યા, પાવતીઓ ફાટવા માંડી, એટલે આપણી સાથી ફાટવા માંડી કે હું ઈડરિયો ગઢ જીત્યા. ભૂલ છે આપણી, મરી જાહું કાંઈ હાથમાં નહીં આવે, આઈનું બધું આઈ રહે, મંદિર ને મૂર્તિ ને સંપત્તિ બધું આપણે ગોથા ખાવું જેવા કર્મ કર્યા છે એવા પોટલા માથે લઈને. માટે વાલા ભક્તો, જોકે હું શિક્ષાપત્રીની કથા કરવા બેઠો છું, પણ દશાબ્દીને પ્રતાપે મારે કાંઈક બોલાઈ જઈ રહ્યું છે. એ દશાબ્દીની અસર છે. મંદિર શા માટે, એમાં મૂર્તિ શા માટે, એની સેવા પૂજા શા માટે, રોજ દર્શને જવાનું શા માટે, એની આરતી કરવાની, અભિષેક કરવાનો, હાર ચડાવવાના, વાઘા ચડાવવાના, ઉતારવાના શા માટે, એનો અભિષેકને પાટોત્સવ શા માટે, એના દશાબ્દી મહોત્સવો શા માટે, આ લોકના મનોરથ પૂરા કરવા કાં તો ધન ભેગું કરવા, બસ એટલું જ પ્રયોજન હશે કે એથી આગળ કાંઈ હશે? વહીવટ કરવા, અમે બાંધ્યું ને અમે આમ ને અમે તેમ, બસ એટલું ગૌરવ લઈને મરતા હોદી એના એ ગૌરવમાં રખડ્યા કરવા માટે હશે આ બધું? કે કંઈ આગળ ભણવાનું છે, સમજવાનું છે? એ પણ આપણે આ દશાબ્દી પ્રસંગે વિચારવું રહ્યું. આપણો ભગવાન આપણને કેવા જોવા માંગે છે, જેની સાથે આપણા એન્ગેજમેન્ટ થયા છે, નાની ઉંમરમાં થઈ ગયા, વ્યવસાય થઈ ગયો છે, આપણો કોક ધણી છે, આપણે હવે હાવ એમ નામ ન ધણિયાતા નથી. નક્કી થઈ ગયું છે, હવે એ આપણી પાસેથી પાત્રતા માગે છે. જૂના જમાનામાં નાની ઉંમરમાં વ્યવસાય થતા અને લગ્ન થતા અને ડૂટીએ ચાંદલા થતા. અરે ભાઈ, ડૂટીની ક્યાં કરો છો? એકબીજાને ઘેરે મહેમાન થયા હોય, હજી એ લોકોને કાંઈ વાવડ ન હોય કે સંતાન થશે કે નહીં, તોય એકબીજા એમ કહે છે કે તમારી દીકરી થાય અને મારો દીકરો થાય, અથવા મારે દીકરી થાય કે તમારે દીકરો થાય, આપણે વેવાય બનશું. આમય સંબંધો થયા છે દુનિયામાં. પણ એક વાત ધ્યાનમાં રહે, દીકરો કે દીકરી જન્મે પછી જેનો સંબંધ નક્કી થઈ ગયો છે, એકબીજા કુટુંબ એકબીજાના સંસ્કારને ચાહે છે. દીકરાવાળા એમ કહે છે કે તમારી દીકરી અમારે ઘરમાં લાવવાની છે, માટે ભણાવજો, સંસ્કાર આપજો, એને એવી તૈયાર કરજો કે અમારા ઘરમાં શોભે. આપણે ભગવાન સ્વામિનારાયણ સાથે વ્યવસાય થઈ ગયું છે, હવે મહારાજ ને ધર્મ ભક્તિ ને બધા એમ કહે છે કે ભાઈ એવા તૈયાર થાજો અમારા ઘરમાં અક્ષરધામમાં તમે શોભો, હારા લાગો. મારે ને તમારે એવા સંસ્કાર મેળવવાના છે, એવી સમજણ કેળવવાની છે, અર્થાત આપણા પિયુ પુરુષોત્તમને ગમીએ એવા પાત્ર બનવાનું છે, એના ગમતામાં રહેવાનું છે, એ કેળવવાનું છે. ઇન્દ્રિયોના ગમતામાં તો દુનિયા આખી રે ગધેડાને કૂતરાય તે. વિષયમાં સુખ તો દુનિયાભરના જીવ પ્રાણી માત્ર માને છે. મન કહે એમ તો કોણ નથી નાચતું, કોણ એમાં નથી રાચતું, પણ ભગવાન અને સંત કહે એમાં જે નાચે. ઇન્દ્રિયો અંતકરણના કહ્યામાં નહીં, આત્માના કહ્યામાં વર્તે. વિષય સુખમાં ડૂબીને એ પ્રમાણે દોડ્યા ન કરે, ભગવાનના મહા આનંદને સમજે ને એને માટે જીવે, એવા પાત્ર થશું ત્યારે પરમાત્મા આપણને પોતાનો મહા આનંદ આપશે. ત્યારે ભગવાન સાથે આપણા લગ્ન થાય, પ્રભુ આપણો હાથ ચાલશે, એના આનંદથી આપણા આત્માને ભરી દેહે. પણ હમણાં તો ખાલી વ્યવસાય થયું છે, હવે પાત્રતા કેળવવાની રાહ ભગવાન જોવે છે કે આ ક્યારે એવી પાત્રતા કેળવે અને મારો આનંદ ક્યારે મેળવે. ચાલો જોઈએ આવા ઉત્સવોના માધ્યમે આપણને એક નવી ચેતના મળે છે, અંદરથી એક જાગૃતિ મળે છે, સંકેત મળે છે કે આપણા જીવન ધ્યેયમાં આપણે શું બાકી રહ્યું છે, શું કરવાનું હતું ને શું કર્યું. દહવરમાં એ પણ આમાંથી દ્યોતિત થાય છે, પ્રકાશિત થાય છે. 10 વર્ષથી અમારા સંતો ઘનશ્યામ મહારાજની સેવા કરે છે, 10 વર્ષ સેવા કરી, કેટલીક સિદ્ધિ થઈ. મંદિર થપાણું, પ્રથમ તો એક પ્લોટ લેવાનો વેંત નહોતો, 3 પ્લોટ લીધા, નાનું પતરાનું મંદિર કર્યું, પછી આગળ વધ્યા, સંત ભુવન થયું, પછી ભોજના વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ સ્વામીને હાથે ખાતમુહૂર્ત કરાવીને મંદિર આરંભ્યું, મંદિર થઈ ગયું. આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ નવા નવા વડતાલ પીઠાધિપતિ થયા હતા, તો એમને હાથે ઘનશ્યામ મહારાજની સ્થાપના થઈ. વર પછી વર ચાલવા લાગ્યું, આ બધી જગ્યા પ્રાપ્ત નહોતી થઈ. ઘનશ્યામ મહારાજને પ્રતાપે આ બધી જગ્યા મળી, 3 વર્ષમાં આવડું મોટું સહજાનંદ બનાવ્યું. પરંતુ એ વાલા ઘનશ્યામ મહારાજને 10 વર્ષથી સેવતા સેવતા એને આપણા આત્મામાં આપણે કેટલા ઉતાર્યા, એને કેટલા સંભાળ્યા, એને કેટલો પ્રેમ કર્યો, એના પ્રેમમાં પાગલ કેટલું થવાનું? શું જગતને વિષયને માન સન્માન ભૂલાઈ ગયા? ભગવાન એટલા બધા ભાવી ગયા, એટલો બધો એનામાં ભાવ થયો છે કે હવે એના વિનાની બધી વાતમાં અભાવ થયો છે, એવું કાંઈ થયું છે? એ હિસાબનો દાડો એટલે દશાબ્દી મહોત્સવ. આ હિસાબ કરવાનો સમય છે. આમ તો ઉત્સવ ન કરીએ તોય હાલ્યું જાય. ઉત્સવની જરૂર શું છે? સંપ્રદાયમાં ઉત્સવની ક્યાં આજ તાણ છે? કેમ જે પૈસા જ બધા પાસે બહુ છે, બહુ લોકોને યજમાન થવું છે, જેવું હોય તે કહે છે કે મને કાંઈક રાખવામાં. મેં કહ્યું ભાઈ જગ્યા નહીં, એટલે આજે ભગવાનની કૃપાથી એ દેખાય છે કે સંપત્તિ બધા પાસે બહુ છે, એટલે ઉત્સવ થવાના, રસોઈઓ થવાની, વાજા ને વરઘોડા બધું થવાનું, આવા મોટા માંડમાં ને સ્ટેજ ને આ બધું થવાનું. પણ આત્મામાં પરમાત્મા પ્રગટ થવાના થવાના છે. એ શું પૈસાથી થાય? આવા માંડવાથી થાય? ના મેળ ખાય. એને માટે ઉપાસના કરવી જોઈએ. ઉપાસના કોની? પુરુષોત્તમ નારાયણની. વહીવટની નહીં, પૈસાની નહીં, પ્રોપર્ટીની નહીં, તમારી ને મારી સત્તાની નહીં, પુરુષોત્તમની ઉપાસના કરવી જોઈએ. રાત દિવસ એના વિચારો હાલવા જોઈએ. એની અંદર મીટિંગ થાથા કરવી પડે, ક્યારે ભગવાન દેખાય આત્મામાં, ક્યારે ભગવાન દેખાય. અને એ ઉપાસનાને સિદ્ધ કરવા માટે ભગવાનની આજ્ઞામાં મારે ને તમારે રહેવું જોઈએ. આજ્ઞા લોપતા થરથર થરથર ડરવું જોઈએ. કેમ જે આજ્ઞા લોપ એટલે કે હરિવરમાં થયેલા પ્રેમનું ભરેલું સરોવર ના પાળને તોડવું, આના આજ્ઞા લોપ. એક સરોવર ભર્યું છે જેમાં નર્યો પ્રેમ ભર્યો છે, એ પ્રેમથી જ ઉપાસના થાય છે. એ સરોવરની પાળ તૂટી જાય એટલે શું થાય? બધો પ્રેમ વહી જાય. એમ ઉપાસના રૂપી સરોવરના જળને જો રાખવું હોય તો આગિના રૂપી પાળને અકબંધ રાખવી પડે, એને તૂટવા ન દેવાય. આગિનાઓ તોડી તોડી કરીએ ને પછી ઉપાસના કરવા જઈએ તો કોઈ દી મેળ જ ન ખાય. અરે પીવા જેટલું પાણી ન હોય સરોવરમાં, પાળા તોડી નાખ્યા હોય તો. મારે અને તમારે શાંતિથી આ દિવ્યાકાશ રૂપ મેદાનમાં બેઠા બેઠા આપણા અંતરના હિસાબ કરવા છે. મોટા ભાગ્ય મારા અને તમારા આપણને કોની ઉપાસના મળી છે? ઓહો, રોજ ઉઠીને ગાઈએ છીએ કે જેના રોમ સુષિદ્રમાં અણુસમ બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ પુરુષ વગેરે વગેરે, જેની આગિના અણુ જેટલી લોપે નહીં, યે સર્વોપરી નારાયણના આપણે સેવક, એની મને તમને ઉપાસના છે. રાજાધિરાજને પણ એ કેફ કેટલી ઘડી રહેશે? હારી જમવાની ડીશ ન મળી હોય ને ત્યાં સુધી શરબતનો ગ્લાસ હાથમાં આવે ને ત્યાં એના હવાજનો જ કેફ રહે છે, ભગવાનનો નહીં. દેહને હું માનનારા, ઇન્દ્રિયોના સુખને પોતાના સુખ માનનારા આપણે જીવ હાવ મામૂલી કીડા જેવા રહ્યા, અને સર્વોપરી ઉપાસનાના પાછા ભૂંગળા ફૂંકીએ તે ભૂંડા બહુ લાગીએ. નિરોધંભ દેખાય સમજણા માણાને, અજ્ઞાની ને બચારાને ક્યાં કાંઈ ખબર જ પડે છે. એની પાસેથી તો હું આશા રાખવાની હોય. પણ જો હું અને તમે કાંઈક સમજ્યા હોઈએ તો હૃદયમાં એમ થવું જોઈએ કે ઓહો, કોણ મળ્યું છે, કોનું હું નામ જપું છું, કોનો મારે કપાળે તિલક ચાંદલો છે, કોની મારા ગળામાં કંઠી છે, હું જગતમાં કોનો કહેવાઉ છું, કોનો? મને જો એ પરમાત્માનો મહિમા હોય તો હું કેવો હોવો જોઈએ? આપણે ભગવાનને કેવા માનીએ છીએ તે બોલવાની કોઈ જરૂર નથી, આપણું જીવન બતાવી દેશે કે તમે પરમેશ્વરને કેવા સમજો છો. મારું ને તમારું જીવન બતાવે કે સત્સંગ કેટલો થયો છે ને ભગવાનનો નિશ્ચય કેટલો છે ને ભગવાનમાં હું એ જ છે. ઠેકાણું કાંઈ ન હોય અને મોટી મોટી વાતો કરવાથી શું વળે, શું મળે, શું ટળે? એ કઈ શત્રુ વાસના ટળતી છે, અક્ષરધામ મળતું છે, મહાસુખના આનંદ ઓઘ વળતા છે. ન મળે, ન ટળે, ન વળે ભાઈ. માટે વિચારો, બેઠા બેઠા વિચારો, હવ હવ નું વિચારો. ભૂતકાળમાં જાઓ, પોતે પોતાની 10 વર્ષની લાઈફ ફિલ્મને નજર અંદાજ કરીને જોઈ લો, દેખ લીજીએ ક્યા કરને કા થા ઓર ક્યા કિયા. શું કરવાનું જ કર્યું આપણે કે ન કરવાનું એ કરી રાખ્યું છે? સોચીએ. હજી બીજા 10 વર્ષ વયા જાય આમ નામ, જેને પામવું છે એને નહીં પામી શકીએ તો જે મળ્યું છે એ તો ઢોળાઈ જ જવાનું છે. બીજું કાંઈ મળે કે ન મળે, પણ જે આ માઇક સુખ મળ્યું છે ને એ તો નથી જ રહેવાનું. પિંડ બ્રહ્માંડ સમાપ્ત તો થવાનું જ, પરમાત્મા અનુભવાય કે ન અનુભવાય. માટે જેને અક્કલ હોય, અક્કલ જે પોતાને હોશિયાર માનતા હોય એ બધાય વિચારે કે અક્કલ કોને કહેવાય, હોશિયારી કોને કહેવાય, ચતુરાઈ કોને કહેવાય? પિંડ બ્રહ્માંડમાં સુખ માને એને, ધન સંપત્તિનું તાન હોય એને હોશિયારી કહેવાય? વિચારો. આ દુનિયામાં હું અને તમે પલ દો પલના મહેમાન છીએ, પલ દો પલ. ન જાને કબ મૃત્યુ આયેગા, હમે યહાં સે અચાનક ચલના પડેગા, ન જાને કબ. બધું પડ્યું રે, શું જોઈ ને આપણે આમના માખ્યું વીચીને દોડ્યા જઈએ છીએ? શું મેળવવાનું છે ને શું મેળવી રહ્યા છીએ? હવ હવના આત્માને પૂછો ને શું મેળવવા જેની માતા, શું મેળવવા સત્સંગ કર્યો તો, અને શું મેળવીને બેઠા? કોઈ પૂછનાર નથી, કોઈ કહેનાર નથી, આખી એક્ઝિટ ફરી જાય તોય કોઈ ડિરેક્શન આપનાર નથી. એમ નામ હવ કોઈ બીજા તાનમાં જીવે જાય છે. ભગવાન સર્વાવતારી સ્વામિનારાયણ મહાપ્રભુ અને એમના લાડલા, એમના વહાલા નંદ સંતો એના દિલમાં ડોક્યું કરીને જરાક મારે ને તમારે જોવાનું ટાણું આવ્યું છે. જોઈ લઈએ આપણે કે એને શું આપણી પાસેથી અપેક્ષાઓ છે. અને હું અને તમે શું અપેક્ષીએ છીએ, આપણે શું ચાહીએ છીએ, આપણે શું મેળવવું છે, શું ભેગું કરવું છે, શું પામવું છે, શું થાવું છે મારે ને તમારે? અને ઓલા મહારાજ અને નંદ સંતો આપણને શું દેવા માગે છે, શું બનાવવા માગે છે, કેવા કરવા માગે છે? આને બેને મેળવીએ તો ખરા કઈ મેળ પડે છે? કોઈ વાતનો મેળ નહીં પડે. તુચ્છ બુદ્ધિ આ દેહમાં, દેહના સંબંધીમાં, વ્યવહારમાં, ધનમાં, ધંધામાં, નાચ જાતમાં હલવાણેલા આપણે હાવ મામૂલી જીવ, અને કેવા મોટા સર્વા અવતારી શ્રી હરિજી મહારાજની ઉપાસના અને એમની શિક્ષાપત્રી રૂપ આગીને આપણને મળી. હો, કીડી માથે લાડવો મૂક્યા જેવું થયું છું. નથી ખાઈ હકાતો, નથી આઘો ખસેડી હકાતો, દબાઈ મર્યા બધા. મંદિર બાંધ્યા હતા મુક્ત થવા, કે વ્યવહારથી યુક્ત થવા. શ્રી હરિ પધરાવ્યા હતા એની મૂર્તિનો આનંદ માણવા, કે એને લઈને આવેલી સંપત્તિની સત્તાનો વટ મારવા. ખબર નહી હું આરે આવશે. ગઢપુરનું મંદિર ગોપીનાથજી મહારાજનું વિરક્તાનંદ સ્વામીએ બાંધ્યું તે, એ વિરક્તાનંદ સ્વામી તો ભગવા કાઢીને ભાગી ગયા, ગ્રસ્ત થઈ ગયા, કાંઈ હારે ગયું નહીં અને કલ્યાણ બગાડ્યું. વડતાલનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ બાંધ્યું તે મહારાજને પોણે મંદિરે ઉપાડી લેવા પડ્યા. ગાલો તો સ્વામી સિંજીવાડે જઈને રોયા, અધમ ઉદાહરણ અવિનાશી તારા પદ ગાયું આહુડાની ધારે. એ વડતાલ મંદિરનો પાયો બાંધનાર બ્રહ્માનંદ સ્વામીને આહુડાની ધારું થઈ હતી, એને દુઃખ આવ્યું. કમાલની કથાઓ છે આ બધી, હાડકા હલબલાવી નાખે એવી, બધું અઘરું છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કળન સ્વામીએ પંક્તિ લખી, નિર્બંધનનું બંધન કાપી નિજ સમીપની સેવા આપી. કોઈને સમજાય જ નહીં કે હું ટોંટ માર્યો. નિષ્કળાનંદજીએ બ્રહ્માનંદજી વિશે લખ્યું, હું તો ઘુમરીએ ચડ્યો જેથી ભક્ત ચિંતામણીની કથા કરતો હતો ને તેથી, કે આ શું કહે છે. નિર્બંધનનું બંધન કાપી, નિર્બંધનનું વળી બંધન, સમજાય કઈ શબ્દ. નિર્બંધનનું બંધન, હવે નિર્બંધન ને બંધન હું, પણ એને એવું લખ્યું. બોલો કમાલ કન્યા કેવું લખ્યું. વાત એમ છે, કોઈક વીરને આ વાત સમજાય, કોઈ ધીર આ વાતને ધારી શકે, અને કોઈ સુરવીર આ વાતને અમલમાં લઈ શકે. વીર ધીર સુર વીર થાય ત્યારે મેળ ખાય, બાકી કામ કઠણ. જેને ભગવાન મેળવવા હોય એને આ બધી કથા વિચારવી જોઈએ. જેને પિંડ બ્રહ્માંડ સંબંધી સુખ સત્તા સંપત્તિ આનંદ કે મારું તારું હું તું કે વટ જ મેળવવાનો હોય ને એને કાંઈ વિચારવાની જરૂર નથી. તમે તમારે લેરું કરો, દેહ પડે એટલે નાઈ નાખ્યું સમજો, કાંઈ હાથમાં રહેવા નથી. હમણાં જેટલું બાથમાં રાખવું હોય એટલું રાખો, ના ના રાખી લેજો ને. કેતા દિન કરેગા મોજું ચડી હે કાલ કી ફોજું પકડ કે લિયા કે લેતા જાયગા હાથ કુ ઘીસતા. કઈ કઈ ગયા ને, કઈ ગયા ને. હું અને તમે બંધાવાની ટેવ વાળા છીએ. તમારા બાપ દાદા વડવાઓ બધાય ઘર જમીન સોનું હારે લઈ ગયા છે. અચ્છા, અમારા વડવાઓ કોઈ મંદિર બાંધતા ગયા કેડે? બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર બાંધ્યું તે ધામમાં ગયા તા લેતા ગયા? કાંઈ કોઈની હારે જાય. આ બધું કર્યા પછી ભગવાન શ્રી હરિની મૂર્તિ જો આપણા હૃદયમાં ન અનુભવાય, ન હૃદયમાં રાખી શકાય, ન સ્મરણ ભજન થાય તો શું કામનું, શું કામનું. વાલા વાલા ઘનશ્યામ મહારાજ, મંદિરમાં તો બેઠા છે, દેખાય છે, એ જ મનમાં દેખાય, હૃદયમાં દેખાય, આત્મામાં દેખાય, અનુભવાય, એ આપણી જીવનયાત્રા છે. જીવનયાત્રા આપણે આગળ ધપાવીએ, પરમાત્માને ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ. આવો રૂડો અવસર વારે વારે મળતો નથી. બહુ મોટા ભાગ્ય હોય ત્યારે મનુષ્ય જન્મ મળે છે, પછી એ બહુ મોટા ભાગ્ય હોય તો માણસને માણસાય મળે છે, ત્યાર પછી પણ બહુ મોટા ભાગ્ય હોય તો સત્સંગ મળે છે, અને ત્યાર પછી બહુ મોટા ભાગ્ય હોય તો સત્સંગ દ્વારા એ પ્રાપ્ત કરવા યોગ્ય સિદ્ધિ મળે છે. બાકી પ્રસિદ્ધિ મળે ને માણા મરી જાય, પ્રસિદ્ધિ કાંઈ એની હારે જાતી નથી. દરેક પ્રભુના પ્યારા સંતો ભક્તો વાતને ધ્યાનમાં લે. મહારાજનું સુખ જ આપણું સુખ છે, બીજું કોઈ સુખ આત્માનું નથી, એ ઉસીનું છે, માટે રહેશે નહીં, જતું રહેશે. સદાને માટે સુખી થવું હોય તેણે પોતાના હૃદયમાં અખંડ ભગવાન રાખવા, આત્માની બધી વૃત્તિઓ ભગવદ આકારે રાખવી, પરમાત્માને આધીન રહેવું, દાસ રહેવું અને અખંડ ભગવાનના સુખને માણ્યા કરવું, એની એ ધૂનમાં જીવવું. આટલું દશાબ્દી મહોત્સવ પ્રસંગે આપની આગળ બોલાયું. હવે હું શ્રીમદ સતાનંદ સ્વામી કૃત શિક્ષાપત્રી ભાષ્યની કથામાં પ્રવેશ કરું છું. આપણે 46મો શ્લોક આવ્યા છીએ. ત્રિપુંડ રુદ્રાક્ષ ધૃતિર એષામ સ્યાત સ્વકુલાગતા તૈસ્તુ વિપ્રાદિભિ ક્વાપિ ન ત્યાજ્યા સા મદાશ્રિતૈઃ. ત્રિપુંડ રુદ્રાક્ષ ધૃતિર એષામ, જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ, જે આડું તિલક કરવું તથા રુદ્રક્ષની માળા ધારવી, એ બે વાના પોતાની કુળ પરંપરા એ કરીને ચાલ્યા આવ્યા હોય, એમના મૂત્ર્યા હોય પરંપરામાં, અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય, તો પણ તેમણે તે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. આ નિત્યાનંદ સ્વામી કૃત ગુજરાતી વાંચ્યું, થોડુંક ધ્યાન દોરું છું. હું અને તમે એવું સમજીએ છીએ કે આ વાત માત્ર બ્રાહ્મણને છે, પણ આમાં બ્રાહ્મણાદિક લખ્યું છે, વિપ્રાદિભિ, કેવળ બ્રાહ્મણ નહીં, બ્રાહ્મણ આદિક, એટલે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, જે હોય તે, એમની કુળ પરંપરાથી જો આ બે વાના ચાલ્યા આવ્યા હોય, ત્રિપુંડ એક બે અને ત્રણ લીટા હોય એને ત્રિ કહેવાય, પુંડ એટલે તિલક, ત્રિપુંડ તથા રુદ્રાક્ષ પહેરવા માળા, તો એમણે ત્યાગ ન કરો. ક્વાપી ન ત્યાજ્યા, ક્યારેય ન ત્યાગ કરવો. વાલા ભક્તો થોડું ધ્યાન દેજો, આ શ્લોક લખ્યાનો હેતુ સમજવો પડશે. જે દિવસે આ શ્લોક લખાણો તે દિવસના દેશકાળને નજર સામે લઈએ તો શ્લોક લખ્યાનો હેતુ સમજાય, હેતુ સમજાય તો શ્લોકનો જે ભગવાન અર્થ કહેવા માગે છે એ જ અર્થ સમજાય, નહીતર કંઈક બીજું સમજાય. તમને સવાલ થશે કે એવું શું? એવું એટલે કે ક્યારેય એણે ત્રિપુંડર અને રુદ્રાક્ષનો ત્યાગ કરવો જ નહીં એવું આ શ્લોકમાં લખ્યું છે. સમજાય તમને? પણ હું તમને સવાલ કરું કે દેશકાળ રૂડા થઈ જાય, હવે તે લોકો ઉર્ધ્વ પુંડ્ર કરે, તુલસીની કંઠી પહેરે, તો કોઈ તકલીફ ન પડે એમ હોય તો પણ એને ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષ પહેર્યા કરવા? શિક્ષાપત્રીની આજ્ઞાના શબ્દો પ્રમાણે બેઠી પકડો તો એ જ થાય. કાપી ન ત્યાજ્યા, ક્યારે એને ન જ ત્યાગ કરો. પણ શિક્ષાપત્રીના વ્યાખ્યાતાઓ, રહસ્યજ્ઞો, મર્મજ્ઞો જે સંતો ભક્તો છે એ આને હરખું સમજાવશે, અને મારે અને તમારે સમજવું બી પડશે. પધારો સંતો, પધારો. ફણેણી મંત્ર પીઠથી પૂજ્ય શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામી સમંડળ પધાર્યા છે. દશાબ્દી મહોત્સવમાં સંત મંડળો વારા ફરતી અનુકૂળતા એ 3 દિવસમાં બધા પધારશે, આપણને દર્શન દેશે. ઉત્સવનો આ એક મોટો લાભ છે કે એક જગ્યાએ અનેક ધામના અનેક મોટા સંતોનો દર્શન લાભ મળે. ઉત્સવ વિના શક્ય નથી. વાલા ભક્તો, ધ્યાન દો, કાપી ન ત્યાજ્ય એના ઉપર વાત કરે છે. તમને પૂછું છું કે શિક્ષાપત્રીમાં જે લખ્યું છે એ જોતા તો, બેઠું પકડો તો, આડું ટીલું રુદ્રાક્ષની માળા રાખવી જ પડે. કેમ? જે સ્પષ્ટ લખ્યું છે ક્યારેય ત્યાગ કરવા નહીં, પતી ગયું પહેરી રાખો. પણ એક સવાલ પૂછો, આપણા સત્સંગી બ્રાહ્મણ ક્ષત્રિય કે વશ્ય બ્રાહ્મણાદિકમાં હાજર આડું ટીલક ને રુદ્રાક્ષની માળાવાળા હરિભગત કેટલાક દેખાય છે? તો શું એની પરંપરામાં ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષ નહીં હોય? કેમ એ લોકોએ પરંપરા ન રાખી? આ આજ્ઞા કેમ ન પાળી? કાપી ન ત્યાજ્ય કીધું છે તો કેમ ત્યાગી દીધું ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષ? માટે વાલા ભક્તો, લખ્યું હોય જે તે, પણ એને સમજાવનારા જો સંત ન હોય તો ઘૂંચવાડો બહુ મોટો પેદા થાય, બહુ મોટો ઘૂંચવાડો પેદા થાય. શબ્દોમાં ક્યારેય ફસાવવું નહીં, આશયને ભાવ પકડતા શીખવું. ઘણા માણસને આ અક્કલ જ નથી, સીધા બેઠા શબ્દ પકડે ને એવો બાજ બાજ કરે બધા. રે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાને હાથે રૂડે અક્ષરે નામું લખવું, જેને જાજી દુકાન, જાજી ફેક્ટરીઓ, જાજા ધંધા હોય એણે મહેતાજી રાખવો પડે કે નહીં? આવક જાવકનું નામું એના માણસો લખે કે ન લખે? એ પોતે ક્યારે લખે? કેટલુંક લખે? તો આજ્ઞા લોપી કે ન લોપી? પોતાના હાથે રૂડે અક્ષરે લખવાનું કીધું છે, તમે માણસ કેમ રાખ્યો? જો બેઠી વાત પકડો તો, નહીતર ડાયા થઈને સમજો, જડ મટી જાઓ અને કાંઈક ડાયા થાવ. એક વિદ્વાન બ્રાહ્મણ રાખીને પાઠશાળા કરવી, એમાં એક બ્રાહ્મણ લખ્યું છે, જો બીજો તો ન જ રખાય ને. એક લખ્યું ચોખ્ખું એક, તે તમને ખબર પડે ને અમને ખબર પડે, આમાં એક લખ્યું છે ને બે કેમ રાખ્યા? આગીના લોપી જાઓ, કલ્યાણ નહીં થાય. આવા બધા ડીંગ ન હાલે, સમજવું પડે. કોક ડીંગ ઝીકતું હોય ને એને કેવું, મૂંગો અમે રે ભેંસ, ખબર પડે ને એને હું નકામો ભાંભીર્યા કરે. બહુ એવા છે બધા પાગલ જેવા આ સત્સંગમાં, ગાંડિયા બધા, ખબર ઓછી પડે ને રાડ્યું જાજી પાડે. ભગવાન બચાવે એવાથી આપણને. વાલા ભક્તો, આ શ્લોકમાં આ એક જ આજ્ઞા છે કે એને ત્રિપુર રુદ્રાક્ષ ત્યાગવાના જ નહીં, થાવી હોય થાય. પણ વાલા ભક્તો, આ આજ્ઞા આપદ ધર્મ છે, આટલું સમજવાની જરૂર છે. આ આજ્ઞા આપદ ધર્મ છે. આ શ્રીહરિની આજ્ઞા, શ્રીહરિની વિશાળતા, ઉદારતા અને સર્વ ધર્મ તથા સર્વે દેવો પ્રત્યેનો આદર અભિવ્યક્ત કરે છે. આ આજ્ઞા મહારાજની વિશાળતા અભિવ્યક્ત કરે છે. ઉદારતા અને સહિષ્ણુતા સત્સંગના આગવા અંગ છે, અને તેથી જ શ્રીહરિએ ઉદાર ભાવના સાથે સર્વ ધર્મ અને સર્વ દેવો પ્રત્યે આદર રાખવાની આજ્ઞા કરી છે. નિંદત નહીં કોઈ દેવ કો. મહારાજે એ ધંધો નહીં કર્યો, મહારાજે બધાનો આદર કર્યો છે એવું મને ને તમને બધાને અનુભવાય છે, દેખાય છે, ખબર છે. એ જ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા છે કે જે બધાને પોતામાં સમાવી શક્યા. એ જ માણસ નિમ્ન છે, બુદ્ધિહીન છે કે જે બધાને હમાવી ન શકે અને કાપ કાપ કરી, વાત મોટી કરીને, કુંડાળું નાનું કરીને, સંકોચી થઈને બેઠો હોય અને એને પોતાને ખબર ન હોય કે હું વાતો વિશાળતાની સર્વોપરિતાની કરું છું પણ હું હાવ હકોડાઈ ગયો છું. વિચિત્ર છે. સર્વોપરી નિષ્ઠાની ભેળી અહંતા ભળી ગઈ હોય ને તો એ નોખું પડે નહીં એવું ભયંકર મિશ્રણ છે. ભગવાન તો સર્વોપરી જ છે. હું અને તમે કઈ ત્યારે સર્વોપરી થાય એવું જ કાંઈ છે નહીં. લખી બોલી બહુ રાડ્યું નાખી ત્યારે સ્વામિનારાયણ સર્વોપરી થઈ જાય એવું જ કાંઈ નથી. એ તો છે જ, કોઈ ન કહો તોય છે. ભગવાન જેવા છે એવા જ છે, સર્વોપરી જ છે. સમજાય છે મારી વાત? પણ જ્યારે આપણે ભગવાનને સર્વોપરી કહીએ છીએ ત્યારે આપણે એક મૂર્ખાઈ કરીએ છીએ. અમારા ભગવાન સર્વોપરી છે, એમાં સર્વોપરી છે એ ઉપર વજન ઓછું, અમારા ઉપર વજન વધારે. અમારા, આને કહેવાય અહમ, અહંતાને આપણે સર્વોપરી જ્ઞાન કહીએ છીએ. ખબર કાંઈ રહેતી નથી. આમનામ ટોળું હાલે આખું ગંડવામાં, કાંઈ એક જણાના અજ્ઞાન હોય એવું નહીં, એનો ચેપ લાગીને મોટું ટોળું થઈ ગયું હોય, ઝાઝું ટોળું હોય એવું, કોઈને ખબર ન પડે એકે ને એમાં. ગોપાલ સામે કીધું, ગંડવા હાલે હા ગમટો હાલે, મરતા સુધી રહે કેશ મટે જ મટે, નહીતર એ તો એમ નામ ખબર જ ન પડે. ભગવાન સ્વામિનારાયણની વિશાળતાનો કોક દાડો મારે તમારે વિચાર કરવો જોઈએ ને. આપણે જો ખરેખર સ્વામિનારાયણના ઉપાસક હોઈએ તો એના ગુણ આપણામાં આવવા જોઈએ, અર્થાત એના જેવી વિશાળતા આપણામાં પણ હોવી જોઈએ, તો સ્વામિનારાયણને આપણે ઉપાસ્યા ગણાય. બાકી બધું ડિંડક કહેવાય. અક્કલ હોય એને સમજાય, અંધ થઈ ગયા હોય અહમ મમતામાં એને ન સમજાય, કાંઈ ન સમજાય એને. વાલા ભક્તો, વિષ્ણુ ધર્મોત્તરમાં કહ્યું છે કે બાહ્ય ચિહ્નો કરતા અભ્યંતર શુદ્ધિથી ભગવાન વધુ પ્રસન્ન થાય છે. તિલક, માળા વગેરે બાહ્ય ચિહ્નો છે. મોટા પુરુષોએ, ધર્માચારીઓએ આ ચિહ્નો પ્રવર્તાવ્યા છે, એ એમનામ નથી પ્રવર્તાવ્યા. એની પાછળ ખાસ કોઈ હેતુ છે, આશય છે, અને એ આશય આંતરશુદ્ધિનો છે. આંતરશુદ્ધિ જ ન આવે તો કેવળ બાહ્ય ચિહ્નોથી કાંઈ ફળ મળતું નથી, ભગવાન મળતા નથી. તિલક ચાંદલો કર્યો, કંઠી પહેર્યો, ભાઈ એ કરવાથી તો આપણને એવું જ્ઞાન રહે કે હું ભગત છું, મારાથી ખોટું ન થાય. એમ કરતા કરતા આંતરશુદ્ધિ થાય ત્યારે પ્રભુ મળે. આ બાહ્ય ચિહ્નોનું ફળ છે. અને આભ્યંતર શુદ્ધિથી જ ભગવાન વધારે પસંદ થાય છે. એક વાત ધ્યાનમાં લેજો, શુદ્ધિ હેતુ છે, બાહ્ય ચિહ્નનો સાધન છે. અર્થાત આભ્યંતર શુદ્ધિ એ સાધ્ય છે, બાહ્ય ચિહ્નો એનું સાધન છે. કરણ સાધનનું ફળ શુદ્ધિ ન મળે તો ચિહ્નરૂપ સાધનો દંભાદી સ્વાર્થે થઈ ગયા ગણાય. દંભાદી પોષવાના સ્વાર્થે થઈ ગયા ગણાય. માટે આભ્યંતર શુદ્ધિથી જ ભગવાન વધારે પ્રસન્ન થાય છે. તેથી કુળ પરંપરાથી પ્રાપ્ત થયેલા ચિહ્નો છોડી દેવાથી જો કુટુંબમાં ક્લેશ કે ઉદ્વેગ થતા હોય તો તે ત્યાગ ન કરવા. આ આજ્ઞા આવા હેતુપૂર્વકની છે. માલિકો નથી લખ્યું શ્લોકમાં, પણ સંતોએ આ અર્થ કાઢ્યો. આવા હેતુપૂર્વકની આજ્ઞા છે, ક્લેશાદી ન થાય એમ હોય તો તમારે એ ત્રિપુંડર અને રુદ્રાક્ષ ત્યાગવામાં વાંધો નથી. પણ ક્લેશાદી ન થાય તો મનમાં શાંતિ રહે અને સુખેથી ભજન થાય. માટે ક્લેશાદી હશે તો શાંતિ નહીં રહે, ભજન નહીં રહે. માટે ભલે ને ત્રિપુંડર અને રુદ્રાક્ષ રહ્યા, ભજન થશે, ભગવાનની ઉપાસના થશે તો કલ્યાણ થશે. કલ્યાણમાં ત્રિપુંડર અને રુદ્રાક્ષ આડા નહીં આવે. વાલા ભક્તો, શ્લોક 41માં દ્વિજાતિ ભીહિ કહીને સર્વ અને તિલક ચાંદલો કરવાની આજ્ઞા કરી છે. પણ ઉપાધિમાં આ છૂટ આપી મધ્યમ માર્ગ મહારાજે આ શ્લોકમાં અપનાવ્યો છે. ત્યાં તો કહી દીધું કે બધાએ તિલક ચાંદલો કરવો, પણ જો કંઈક ઉપાધિ થાય એવું હોય ને પરંપરાથી ત્રિપુંડ અને રુદ્રાક્ષ આવતા હોય તો એમને રાખજો. ઉપાધિ ઊભી ન કરતા ભલા થઈને એવો મધ્યમ માર્ગ અપનાવ્યો. અને ચેતન સાથે જડાયેલી આજ્ઞાઓ ચેતનવંતી હોવી જોઈએ એવું સૂચિત કર્યું છે. આપણે બધા ચેતન છીએ, ચેતનની સાથે લાગુ પડતી તમામ આજ્ઞા જડ ન હોવી જોઈએ, ચેતન હોવી જોઈએ. ચેતન એને કહેવાય કે યથા સમયે એને જે રીતે આપણે ઓપ આપવો હોય તે રીતે કલ્યાણકારી ઓપ આપી શકાય. જડમાં કોઈ ઓપ આપી શકતા નથી. મહારાજની આજ્ઞા ત્રિપુંડ કે રુદ્રાક્ષ ધારણ કરવા એવી નથી. ખાસ આ શ્લોકમાં મહારાજની આજ્ઞા ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કરવા એવી નથી મા બાપ, તે ખ્યાલ રાખવો જોઈએ. હા, તો આપદ્ધર્મ છે. વાલા ભક્તો, કદાચ આપણને કોઈ એવો પ્રશ્ન કરી નાખે કે તમે આપદ્ધર્મ કહો છો પણ શ્લોકમાં તો પાપી લખ્યું છે, તેનું શું સમજવું? તો મેં તમને એ વિવરણ કરીને સમજાવી દીધું છે. હવે એનો ખાલી એક દાખલો દઉં. શિયાળીના શિવરામ ભટ્ટના પુત્ર મોરારજીના ગળામાં રુદ્રાક્ષ અને લલાટમાં ત્રિપુંડ ન ભાળ્યું. કોણે ન ભાળ્યું? શ્રીજી મહારાજે. એટલે મહારાજે એને પ્રશ્ન કર્યો કે મોરારજી, તમારી તો કુળ પરંપરામાં શિવજીની ઉપાસના હોવાથી ત્રિપુંડ અને રુદ્રાક્ષ ધારણ કરવાનું ચાલ્યું આવે છે, તો તમે કપાળમાં ત્રિપુંડ નથી કર્યું ને ઉર્ધ્વપુંડ કેમ કર્યું છે? ગળામાં રુદ્રાક્ષની માળા નહીં પહેરીને તમે તુલસીની કંઠી કેમ પહેરી છે? એવું શ્રીજી મહારાજે મોરારજીને પૂછેલું. ત્યારે મોરારજીએ મહારાજને એમ કહ્યું હતું કે મારા પિતાએ આ આજ્ઞાનું રહસ્ય જાણી મને તિલક કરવાનું કહ્યું છે. આ વાત સાંભળીને મહારાજ એના ઉપર રાજી થયા હતા. શિક્ષાપત્રીની આજ્ઞા તેનું રહસ્ય સમજીને પાળીએ તો ભગવાન રાજી થાય. ભલે શ્લોકમાં ક્વાપી ન ત્યાજ્યા લખ્યું, પણ મોરારજીએ રુદ્રાક્ષ અને ત્રિપુંડ ત્યાગ્યા હતા એને જોઈને મહારાજ રાજી થયા હતા એ પ્રસંગ બની ગયેલો છે. માટે આ રીતે અર્થ કાઢવો પડે, આપદ્ધર્મ ગણવો જ પડે આને. કે તકલીફ હોય તો જ રુદ્રાક્ષ નેત્રીપુંડ રાખજો, બાકી ઉર્ધ્વપુંડ તુલસીની કંઠી પહેરજો. આવો અર્થ સાબિત થઈ ગયો. લખ્યું ગમે તે, પણ મહારાજના જીવનમાંથી એ રહસ્ય પકડાઈ ગયું કે મહારાજનું ઈષ્ટ તો એને ત્યાગવામ છે, પણ જો ડખો થાય એવું હોય તો ન ત્યાગશો. બસ આટલો સ્પષ્ટ અર્થ થઈ ગયો. વાત સમજાણી કે નહીં? હજી ન આવ્યું તમારી ખોપરીમાં? આવી ગયો, આવી ગયો. આમ આમ તો કરો. જગમોહન મોદી આ શિક્ષાપત્રીની ટીકા લખતા એવું કહે છે કે તે સમયે શ્રીજી મહારાજના આશ્રિતોમાં ઘણા શિવભક્તો પણ હતા, તેમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો પણ હતા. એમના કુળની પરંપરા પ્રમાણે એમણે કપાળમાં ત્રિપુંડ્ર અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરવાનો રિવાજ ચાલ્યો આવતો હતો, બ્રાહ્મણોને તે, ક્ષત્રિયોને પણ અને વૈશ્યોને પણ ચાલ્યો આવતો હતો. એવા શિવભક્તો સત્સંગી બને, બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય કોઈ પણ, અને વૈષ્ણવી દીક્ષા તેઓ લે તો ઘણીવાર એમની નાતજાતમાં અને સગાવાલામાં વિરોધ થતો, પજવણી થતી અને કુટુંબ ક્લેશ પણ થતો. આવી પરિસ્થિતિ ટાળવા માટે ઉદાર ભાવથી શ્રીહરિએ આ આજ્ઞા કરી છે, જેથી નિરર્થક પરસ્પર ઝઘડા કે મન દુઃખ ન થાય, કુટુંબમાં ક્લેશ ન થાય, તેથી મનમાં શાંતિ રહે અને તેથી સુખેથી ભજન ભક્તિ થાય. સુખેથી ભજન ભક્તિ થાય, આ મેન બાબત છે. વાલા ભક્તો, ઝઘડાની વાત આવી એટલે કહું કે તમારાને અમારા ગ્રુપમાં સંપ ન રહે, પતિ પત્નીને, માતા પિતા છોકરાને, ભાઈ ભાઈને, નણંદેર જેઠાણી ભોજાઈ જે કહેવાતા હોય એને, તો ભજન સુખી જ થાય? હા કે ના? ન થાય. માટે સત્સંગીમાં બહુ મોટા એકાંતિક ભગત ને ભક્તાણી થઈ પડવા કરતા કઈક હંપીને જીવાઈને એવું કરો ને, શાંતિ રહે એવું ન આવડે. ઘણી વખત આપણે ઉપલક બહુ મોટા ને હારા દેખાવા હારું બિનજરૂરી કેટલાક કંકાસ ને ક્લેશ ઉભા કરીએ છીએ, અને એ પણ એવા ગૌરવ સાથે કે મને કોઈની પડી નથી. એટલે કોઈની ભલ નથી પડી, પણ ભજનની પડી છે કે નહીં? અમથી અમથા ક્લેશ કરીને તારું ભજન તો ટાળી નાખે છે, એનો તને કઈ વિચાર નથી થતો? પણ મૂર્ખાઓને કઈ વિચારે ન હોય. માટે એ વાત સમજવી કે શાંતિ હશે તો ભગવદ્ ઉપાસના આપણે બહુ સારી કરી શકશું. માટે સંપ રાખવો, નજીવી બિનજરૂરી અમથે અમથી અહમ મમતમાંથી ઊભી થયેલી બાબતને વળગી રાખીને ખોટે ખોટા કંકાસને ઝઘડાને વિરોધ ઊભા ન કરવા, ઘરમાંય નહીં, શેરીમાંય નહીં, જગતમાંય નહીં. આ મારી સલાહ છે ભાઈ, તમને ગમે તો રાખો, નહીંતર કાંઈ નહીં. અરે કોઈ ભક્તે આજીવન શિવ પૂજા જ કરી હોય, પરંતુ મનથી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ એ કરતો રહ્યો હોય તો તેનો પણ શ્રીહરિએ ઉદ્ધાર કર્યો છે, કર્યો છે, કર્યો છે. એનો દાખલો મારે તમને દેવો છે, ગોપનાથ મહાદેવના મહંતનો. ભાવનગર પાસે ગોપનાથ મહાદેવ છે ને, એક એનો દાખલો દેવો છે, અને બીજો દેવો છે ભીમનાથ મહાદેવ ધંધુકા પાસે છે એનો. પેલા આપણે આ લઈ લઈ કુંડળ નજીક ભીમનાથ, પેલા ભાવનગર વાળો લઈ લો, પછી ભીમનાથ. વાલા ભક્તો, હરિચરિત્ર ચિંતામણી ભાગ એકમાં 77મી વાત છે કે ભગવાન સ્વામિનારાયણ વનવિચરણ કરતા કરતા નીલકંઠ બ્રહ્મચારી એવા રૂપમાં ગોપનાથ પધાર્યા. આ ભાવનગર જિલ્લાનું તળાજા ડિસ્ટ્રિક્ટનું ગામ છે. ત્યાં ગોપનાથ મહાદેવના દર્શન કરી અને મહારાજ રાત્રિ રહ્યા. તે વખતે ત્યાંના મહંત તરીકે નરસિંહાનંદ બ્રહ્મચારી હતા, શિવ ઉપાસક હતા. એણે ભગવાન સ્વામિનારાયણને જોયા, તપસ્વી જોયા, બ્રહ્મચારીજી મોયા, ખૂબ ભાવથી મહારાજને ઉતારો આપ્યો, થાળ કરીને મહારાજને જમાડ્યા, સારે ઠેકાણે આસન કરાવ્યું. પછી દિવસના 4 વાગ્યા ત્યારે મહારાજ કે હાલો બધા દરિયે નાવા જઈએ. પછી બધા નાવા ગયા, દરિયામાં સ્નાન કર્યું અને પછી મહારાજ ત્યાં બેઠા. ત્યારે મહારાજ તો પોતાની ફરતી રેતીની એક વેંત ઊંચી પાળ કરીને બેઠા. ત્યારે મહંતે કહ્યું, નીલકંઠ બ્રહ્મચારી ચાલો ગામમાં જઈએ. ત્યારે મહારાજે ના પાડી અને કહ્યું કે રાત્રે મારે તો અહીં રહેવું છે, માટે 15-20 છાણા ને દેવતા મોકલજો, તે અહીં હળગાવીને પડ્યા રહેશું આડ નાખીને. ત્યારે એ ગોપનાથ મહાદેવના મહંતે અને બીજા બધા માણસોએ મહારાજને સમજાવીને કહ્યું કે અહીં તો હાજે વાહ ઝાળ પાણી આવે છે, શેથી બ્રહ્મચારી તણાઈ જશો ને બુડી મરશો. મહારાજ કે નહીં નહીં, હમકો કુછ નહીં હોગા, અમે તો અહીંયા જ રહેશું. ના મહિને પછી નરસિંહ આનંદ બ્રહ્મચારીની સાથે આવેલા બધા માણસો ગયા અને છાણા અને દેવતા મોકલાવ્યો. શ્રીજી મહારાજે ત્યાંનો આડ ખડક્યો ને સાંજ વખતે હળગાવ્યો. તે વખતે ભરતીને લઈને દરિયામાં પાણી આવ્યું ને વાંસજાળ ઊંચું ચડી ગયું. એક વાંસડાવા ઊંચું ચડી જાય અને આપણી ભાષામાં વાંસજાળ કે. ત્યારે પેલા નરસિંહ આનંદ બ્રહ્મચારી બધા માણસો શંકરના ડેરા ઉપર બધું જોવા ચડ્યા. ત્યાં તો પાણીની અંદર ધુમાડો અને પ્રકાશ દેખ્યો, બહુ જ આશ્ચર્ય પામ્યા. પાણીમાં કોઈ દી ધુમાડો પ્રકાશ દેખાય ખરો મારા ભાઈ? પણ દેખાણો ગજબની આ વાત છે. ભલ ભલા આમાં વિચારે ચડી જાય એવું ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મચારી પરચો દેખાડ્યો. ધુમાડો દેખાણો આશ્ચર્ય થયું કે આ શું કહેવાય. પછી તો હવાર થયું, મહંત ઉઠ્યા, નરસિંહાનંદજી બીજા માણસો સૌ ઉઠ્યા, બધાને સાથે લીધાઓ કે આપણે ભેળા મળીને બધા જોવા જઈએ. અને ત્યાં જોવા ગયા તો મહારાજ જેમ પાલની અંદર બેઠા હતા એમને એમ બેઠા હતા, ને પાલની રેતી હાવ કોરી હતી ને છાણાની રાખનો ઢગલો પણ કોરો પડેલો હતો. એ જોઈને સૌ વિસ્મય પામ્યા અને બોલ્યા, જ્યાં નીચે ભગવાન છે. વાલા ભક્તો, પૂજ્યપાદ મહારાજ શ્રી પધારી રહ્યા છે. બોલો સ્વામી નારાયણ,
બોલો સ્વામી નારાયણ.
વાલા ભક્તો, હવે અમારા મંડળના વયોવૃદ્ધ પૂજ્ય મુનિસ્વામી અત્રે પધારશે અને પૂજ્ય મહારાજશ્રીનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરશે.
બોલો સહજાનંદ સ્વામી મહારાજ.
વાલા ભક્તો, શિક્ષાપત્રીની ચાલુ કથાને હું આગળ ધપાવું છું. ભગવાન સ્વામિનારાયણ ગોપનાથજીના દરિયામાં રાત આખી વાંઝાળ પાણીની અંદર બેસી રહ્યા. હવારે નરસિંહાનંદ બ્રહ્મચારી વગેરે તે મંદિરના બધા માણસો ગયા, જોયું તો રેતીની પાળ કોરી, અંદર રાખનો ઢગલો કોરો, આશ્ચર્યનો પાર ન રહ્યો. બધાએ વિસ્મય પામીને એક સાથે બોલી ઉઠ્યા કે નીચે આ ભગવાન છે. જ્યાં બધાના હૃદયમાં આ ભાવ થયો તે જ વખતે મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળવા માંડ્યું. પરમાત્માનો જેને નિશ્ચય થાય એને મહારાજ અલૌકિકતા બતાવે છે. એ તેજને જોતા જ સૌ કોઈને ત્યાં સમાધિ થઈ ગઈ. સમાધિમાં તેઓએ સહુએ અક્ષરધામ જોયું ને તે ધામને વિશે અનંત કોટી મુક્તે વિટાણા થકા દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન શ્રીજી મહારાજના દર્શન થયા. પછી સૌને શ્રીહરિએ સમાધિમાંથી જગાડ્યા અને બધું તેજ મહારાજે પોતાની મૂર્તિને વિશે સમાવી દીધું. પછી નરસિંહાનંદ બમચારી વગેરે મહારાજને ખૂબ વિનંતી કરી, પોતાને સ્થાને કે લઈ જઈને મહારાજને જમાડ્યા. 5 દિવસ થાળ કરી કરીને જમાડ્યા અને એને લઈને નરસિંહાનંદ બ્રહ્મચારી શિવ ભક્ત હતા છતાંય મહારાજમાં અતિશય હેત થઈ ગયું. પછી મહંતે મહારાજને વિનંતી કરી કે હે નીલકંઠ બ્રહ્મચારી, તમે અમારી જગ્યાના મહંત થાવ. આ બહુ સારી બધી આવક છે, સત્તા છે, સુખ સમૃદ્ધિનો પાર નથી, બહુ લોકો અમને આ માને છે આ પદને સ્થાનને, માટે અહીંના મહંત તમે થાવ. ત્યારે મહારાજ કહે, અમારે તો દ્વારિકા આદિ તીર્થની યાત્રા કરવા જવું છે, અમારે અહીં રહેવું નથી, એમ કહીને મહારાજ નીકળી ગયા, ચાલી નીકળ્યા. તે પછી ઘણે વર્ષે મહારાજ ગઢપુરમાં ભગવાન થઈને પૂજાય છે એવા સમાચાર તે ગોપનાથના મહંતને મળ્યા. તેથી તેમણે એક કાગળ લખીને માણસ મોકલ્યો. એ કાગળમાં મહારાજને અપાર વિનંતી કરીને ગોપનાથ તેડાવ્યા હતા. એ કાગળ મહારાજે ગોપાલ સ્વામી આદિ સંતને વંચાવ્યો અને જાવા હારું તૈયાર થયા. ત્યાં ભેગા થનારા ઘણા માણસ પણ હારે આવવા તૈયાર થઈ ગયા. જોત જોતામાં 350 માણસ તૈયાર થયા. ત્યારે કોક બોલ્યું કે આટલા બધા માણસો લઈને જાશું તો ઓલા બાવાને કેટલો બધો ખર્ચ થશે. પછી મહારાજે જવાનું બંધ રાખ્યું. પણ જ્યારે એ નરસિંહાનંદ બ્રહ્મચારીએ દેહ મેલ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તો સાથે વિમાન લઈને તેને તેડવા પધાર્યા. તે વખતે તે મહંત હાથ જોડીને એવું બોલ્યા કરે, ઓ મહારાજ, તમને મેં કાગળ લખ્યો તો જ્યારે તમે કેમ નહોતા પધાર્યા? ત્યારે શ્રી હરિએ કહ્યું, તે વખતે સાથે આવનાર માણસ ઝાઝા તૈયાર થઈ ગયા હતા, તેથી અમને એમ થયું કે તમારો ખર્ચ બહુ વધી જશે એમ જાણીને નહોતા આવ્યા. ત્યારે એ બ્રહ્મચારી કહે, અરે રે, આવ્યા હોત તો આ ખજાનામાં રૂપિયા પડ્યા રહ્યા તે વપરાત. ત્યારે શ્રીજી મહારાજ કહે, એનું કાંઈ નહીં, એમ કહીને તેમને ધામમાં તેડી ગયા. લ્યો, એનું કાંઈ નહીં. શેનું? ખજાનાનું. મંદિરમાં જે ખજાનો હતો ને એનું મહારાજ કે કાંઈ નહીં. કેવા ત્યાગી, કેવા નિર્બંધ, કેવા નિર્મોહી. ખજાનો બધાને ખંજવળ બહુ ઉપાડે, હક લેવા દે નહીં. હા, હવે ભીમનાથના મહંતનો ઉદ્ધાર કર્યો એ વાત કરું. શ્રી હરિ સ્વધામ ગયા બાદ બ્રહ્માનંદ સ્વામી એકવાર ભીમનાથ આવ્યા હતા. બહુ સાંભળવા જેવી વાત છે. ક્યારે? મારા સ્વધામ ગયા પછી. કોણ? બ્રહ્માનંદ સ્વામી ભીમનાથ મહાદેવ આવેલા. ત્યારે ત્યાંના મહંત ગુમાનગરે પૂછ્યું, હે સ્વામી, કોઈ નિરંતર પ્રભુની ભક્તિ કરતો હોય અખંડ, પણ તેનું અકાળ મૃત્યુ થાય તો શું ગતિ થાય? એ કયો. ભલે એણે ભજન બહુ સારું કર્યું, અખંડ ભજન કરતો તો, પણ અકાળે મૃત્યુ પામી ગયો તો એનું કલ્યાણ થાય? એ પ્રશ્ન મને ઘણો મૂંઝવે છે. આપ સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત છો, મોટા કવિને વિદ્વાન છો, તો આપશ્રી મને સમજાવીને સંતોષ પમાડો. મેં ઘણાને પૂછ્યું પણ મને બરાબર સંતોષ નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ વયોવૃદ્ધ મહાદેવજીના તે મહંતને કહ્યું, સાંભળો મહંતજી, ખુલાસો આપું છું, અને એ પણ હું કાવ્યમાં ખુલાસો આપું છું. એમ કહીને સ્વામીએ છંદ ગાયો, અદ્ભુત છંદ છે.
શ્રી ઘન શ્યામ કે અંદ્રી સરજ મે દેહ છતે જીન નેહ કર્યો છે, લોકન કી તજી લાજ નિરંતર, અંતર મે દ્રઢ પક્ષ ધર્યો છે, અંત કી બેર જો નામ લિયો નહીં તો પુનિસો નીચે ઉગર્યો હે, ब्रह्म मुनि धन चिट्ठी गई घर पीछे लुटाई कहाँ बिगड़ो है। श्री घन श्याम के अंग्री सरज में देह सते जिनने करो है। लोकन की तजिलाज निरंतर अंतर में दृढ़ पक्ष धरो है। अंत की बैर जो नाम लियो नहीं तो पुनि सो नीचे उगरो है। ब्रह्म मुनि धन चिट्ठी गई घर पीछे लुटाई कहाँ बिगड़ो है। पीछे लुटाई कहाँ बिगड़ो है। पीछे लुटाई कहाँ बिगड़ो है।
स्वामी जवाब आप श्री घनश्यामना चरणारविंद में जेने छते देहे प्रेम करो। अरे जेने लोक लाज तजी ने निरंतर परमात्मा प्रगट श्री हरि नो अंतर में दृढ़ पक्ष धरो। केम जे भीमनाथ महादेव ना महनजीए भगवान सर्वावतारी श्री हरि में प्रेम करो तो अने वखतो वखत भगवान घनश्याम महाराज नो पक्ष राख्यो तो आ भीमनाथ ना महंत। अंत की बेर जो नाम लियो नहीं तो पुनी सो नीचे उगिरो है। अने पछी भले ने अंत काले एने नाम याद न आयु तोय पण ये उगरी गयो छे उगरी गयो छे। ब्रह्म मुनि के धननी चिट्ठी कोई ना घरे पहुंची गई पछी भले नी लूटाई गयो ओ फेर पड़े छे। बैंक में नाणू छे नो चेक लखी नाख्यो ने माणा मोकली दीधो ने ई माणसे चेक घरे पगाड़ी दीधो ने वेचे आवतो तो ने वेचे मां कोक ठेला बेला लई गयो भले ने लई गयो चेक घरे पुगी गयो छे हवे कोई चिंता नथी। एम प्रगट भगवान में प्रीत करी छे अने जेने भगवान नो हृदय में दृढ़ पक्ष धारण कर्यो छे एनो मोक्ष थई गयो थई गयो थई गयो। गमे एवो अकाल मृत्यु थाय तो पण एनु कल्याण थई गयो। आवा खुलासाथी महंत बहु राजी थया। वळी स्वामीए महंत ने प्रभु में विश्वास राखवा विषे एक बीजो छंद संभळायो अद्भुत छे। देव तरुवर की छैया फली है फली है फली है री जू उदधी जल में नदिया भली है भली है भली है भली है री त्यों हरि सेवत पाप सबे जली है जली है जली है जली है री ब्रह्म मुनि अन्न पान सदा मिली है मिली है मिली है मिली है री। कल्प वृक्षनी छाया में जे मानस बैठो एना बदा संकल्प फळ्या 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 भाई फळीभूत थया। जेम नदी पानी ना वेग थी जाती होय तो समझी लेवानू के हमणा दरिया में भळी भळी ए भळी त्यों हरि सेवत पाप सबे जली है जली है जली। एम जे भगवान ने सेववा मांडे ध्यान उपासना करवा लागे एना पाप बढ़िया छे बढ़िया छे बढ़िया ए गया। ब्रह्म मुनि अन्न पान सदा एने अन्न पान वगैरह बधु मळे मळे ने मळे। माटे हे महंत भगवान में विश्वास राखजो। पछी एक सावधानी आपतो छंद महनजी ने स्वामी संभळाय अद्भुत छे। श्री घन श्याम कहे सुन नारद अंतर शुद्ध मेरो मत ए है सो संग प्यार उदार सदा मन नाम उचार अहो निशले है। संत सते जग माय फिरे तिनकु दुख आय निरंतर दे है। ब्रह्म मुनि भगवंत कयो सोय मोय भजे पुनि नरक में जय है मोय भजे पुनि नरक में जय है। भगवान नारद जी ने उद्देशी ने कहे हे नारद मारा हृदय नो शुद्ध मत हूं तमने कहू छू हांभळो। दुनिया में कोई मानस बहु हारो धार्मिक अने भगत गणा तो होय एने मारी साथे घणो प्यार होय मनो घणो उदार होय तान धर्मादन बीजी सेवा तेवा बधु बहु करतो होय। नाम उच्चार अहो निश्लय है जे मारू नाम रात दिवस जपतो होय। परंतु आ जगत में जे साचा संतो फरता होय एने निरंतर दुख दीध्या करतो होय एने नड़िया करतो होय। सच्चे संत जग माई फिरे तिनकु दुख आई निरंतर दे है। ब्रह्म मुनि भगवंत कयो सोय ब्रह्म मुनि कहे भगवाने कहू मोय भजे पुनि नरक में जय है
ભલે ઈ મારો ભગત હોય, અખંડ મારું નામ જપે છે, દાન ધર્મ તો કરે છે, તોય પણ ઈ નરકમાં જવાનો, નરકમાં જવાનો, નરકમાં જવાનો. લ્યો, કારણ કે ન કરવાનો ધંધો એને કર્યો. સાચા સંતોને એણે અમથે અમથું દુઃખ દીધું, માટે એનું ભજન, દાન, પૂન, સેવા, સમાગમ બધું બળીને ખાક થઈ ગયું, રાખ કરીને બેઠો અને નરકમાં જાય એવું પાપ કરીને બેઠો, નરકમાં જાય છે. આવી બ્રહ્માનંદ સ્વામીએ ભીમનાથના મહંતને વાત કરી અને પછી એમ કીધું કે મહંતજી, સાધનનું બળ છોડી દો, સાધનનું અભિમાન છોડ્યા વગર કલ્યાણ થાય નહીં, ગુણગ્રાહી બનજો. આવી રીતે વાત કરી. ત્યારે આ માનગર કહો કે ગુમાનગર કહો, તે ભીમનાથના મહંતે આ ત્રણેય છંદો એક કાગળમાં ઉતારી લીધા કે સ્વામીજી મને લખાવી દો, આ મારા કામના છે. અરે એટલું જ નહીં, પરંતુ આ મહંતજીએ જીવનમાં પણ એ છંદો ઉતાર્યા હતા અને તેથી જ મહંત ગુમાનગરજીને દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે શ્રીજી મહારાજ મારું જરૂર કલ્યાણ કરશે. અને ભગવાન સ્વામિનારાયણે તેમને એ મહાદેવજીના પૂજારીને પણ અક્ષરધામના અધિકારી બનાવ્યા છે. હવેની વાત મજાની છે. વિક્રમ સંવત 1974માં, એટલે કે આજથી 96 વર્ષ પહેલા, કવિ મામદાનજી ભીમનાથ દર્શને ગયા હતા ત્યારે મહંત ગુમાનગરજીની ગાદી પર તેમના ત્રીજા વારસદાર મહંત હતા. તેમણે માવદાનજીને આ ત્રણેય છંદો વંચાવ્યા અને ઉપરોક્ત તમામ હકીકત કહી તથા શ્રીહરિ ભીમનાથ પધાર્યા તેની સાલ તેના મહંતે ત્યાં મંદિરના પાટડામાં લખી હતી તે પણ બતાવી હતી. આ રીતે આજીવન શિવપૂજા કરનારા ભીમનાથ તથા ગોપનાથના મહાદેવના પૂજારીઓને મહંતોને પણ જો શ્રીહરિ પ્રત્યે શુદ્ધ ભાવ હતો તો ભગવાન સ્વામિનારાયણે એમને પણ અક્ષરધામ આપ્યું છે, એમનાય કલ્યાણ કર્યા છે. આવા ઉદાર ભગવાન ન મળે. માટે વાલા ભક્તો, એક વાતનું ધ્યાન દો કે બાહ્ય ચિહ્નો કરતા આંતરિક શુદ્ધિ અતિ મહત્વની છે. બહાર ઊભું તિલક કરો કે આડું તિલક કરો, પણ હૃદયથી શુદ્ધ થઈ અને ભગવાનમાં જો તમારું અંતર જોડાણીનું નહીં હોય તો કલ્યાણમાં ફેર પડી જાય. કેમ જે ભગવાન ભાવના મહિમાને જોવે છે, જો ભાવના મહિમા હોય તો જરૂર જીવનું કલ્યાણ કરે છે. પછી ભલે પરિસ્થિતિને કારણે બાહ્ય ચિહ્નો કદાચ ન ધારી શકાયા હોય, આ વાતને સમજો, ન ધારવા એવી આજ્ઞા નથી. પરિસ્થિતિ વસાત કદાચ રહી ગયું હોય તો ભગવાન અંદરની વાતને સમજે છે, કેમ જે અંદર રહ્યા છે. બહાર રહેલા આપણા અંદરની વાત ન સમજે, કેમ જે બહાર રહ્યા છે. એ ગમે તેવું બોલે, વિરોધ કરે, આ કરે, તે કરે, પણ આપણી જો સાચી ભાવના અને સાચું આપણું હૃદય હોય તો ભગવાન ક્યારેય આપણને છોડતા નથી. આ વાત આપણા હૃદયમાં રાખજો, એનાથી આનંદ બહુ રહે, સાચાને આનંદ રહેશે. દંભીન કોડાન ખોટાને તો બહુ દુઃખ આવશે. અને શિવજીએ પણ પોતાના અનેક ભક્તોને દર્શન આપી ચમત્કાર બતાવી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સંતો ભક્તો કર્યા છે તેવા અનેક પ્રસંગો ગ્રંથમાં લખ્યા છે. અહીં એ બધા પ્રસંગો હું નથી કહેતો. શિવજીએ ઘણાને દર્શન દઈને એમ કહ્યું છે કે અત્યારે ધરતી ઉપર સ્વામિનારાયણ નામથી પરમાત્મા પ્રગટ થયા છે, જા એને શરણે જા, તારું કલ્યાણ થઈ જાય. ડાકોરમાં બિરાજમાન ડાકોરનાથ રણછોડજીએ પણ કેટલાકને પોતાના અનિન્ન ભક્તને દર્શન દઈને કહ્યું છે પ્રગટ સ્વામિનારાયણ ભગવાન છે, એમની પાસે જા. અરે અત્યારે સ્વામિનારાયણ ભગવાનના સાધુ ગોપાલ સ્વામી તારું કલ્યાણ કરે એવા છે, તું એમની પાસે જા, એવી વાતો કરેલી છે. વાલા ભક્તો, ભાગવતમાં એવું લખ્યું છે કે વૈષ્ણવા નામ યથા શંભુ, આમ વૈષ્ણવોમાં શંભુને મુખ્ય વૈષ્ણવ કહ્યા છે. ભગવાનની ભક્તિના આદ્ય પ્રચારક મહાદેવજી છે. ગરુડ પુરાણના બીજા અધ્યાયમાં બ્રહ્માને શંકર પોતે એવું કહે છે કે અહમ ધ્યાયામી તમ વિષ્ણુ પરમાત્માનમ ઈશ્વરમ, હું પરમાત્મા ઈશ્વર વિષ્ણુને અખંડ ધ્યાનમાં ધારું છું એવું શંકર બોલ્યા છે, માટે શંકર પણ પરમ વૈષ્ણવ છે. અને એટલા માટે મહારાજે શંકર દાદાને જ્યાં ત્યાં બધા મંદિરોમાં પધરાવ્યા છે. જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ નામથી, કુંડલમાં કુંડલેશ્વર મહાદેવ નામથી વગેરે વગેરે સ્થાને મહારાજે શંકર પધરાવ્યા છે. ત્રિપુંદર રુદ્રાક્ષ ધૂતિર્યેષામ શાસ્વકુલાગતાઃ, એટલે મહારાજે કીધું કે કુલ પરંપરાથી જો કદાચ ત્રિપુંદર અને રુદ્રાક્ષ તમારે ચાલ્યા આવ્યા હોય તો ચિંતા ન કરતા, કલેશ થાય એવું હોય તો રાખજો, જો ન કલેશ થાય એવું હોય તો ઉર્ધ્વપુંડ્ર કરજો અને તુલસીની માળા પહેરજો. હવે વાલા ભક્તો, એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયોઃ ઉભયોર બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. આ શ્લોક પણ અદ્ભુત શ્લોક છે. નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિશે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. વાલા ભક્તો, આમાં સહેતુક એક જ આજ્ઞા છે, વિષ્ણુ અને શંકરમાં એકાત્મ ભાવ છે એમ કહેવું છે. સતાનંદ સ્વામી અહીંયા નારાયણ શબ્દથી વિષ્ણુ લે છે. ભાષ્યમાં રઘુવીરજી મહારાજે બે ચાર પ્રકાર બતાવ્યા છે, બહુ બધું લાંબું લખ્યું છે, પણ ટૂંકમાં જે બધાય એક મતમાં છે એ અર્થ આપને બતાવું છું, જે સતાનંદ સ્વામીએ બતાવ્યો, જે રઘુવીરજી મહારાજે બતાવ્યો, જે એમની ટીકા કરનાર વિહારીલાલજી મહારાજે બતાવ્યો. તો શ્લોકમાં જે લખ્યું નારાયણ મહેશિયો હો, તો નારાયણ શબ્દથી વિષ્ણુ લીધા, અને શંકર તો ખુલ્લું છે. પછી આ રીતે લખ્યું અર્થદીપિકામાં સતાનંદ સ્વામી, એક આત્મા યયો હો તવ એકાત્મા નવ તયોર ભાવ એકાત્મ્યમ એકાત્મકત્વમ વિજ્ઞેયમ. વિષ્ણુ કહો કે શિવ કહો, એ બેયનો એક જ આત્મા છે પરબ્રહ્મ. એમ અર્થ તમે લ્યો. પરબ્રહ્મ એમાં સદાયને માટે એના આત્માપણે રહ્યા છે, એ રીતે એ બેયનું પરમાત્માની સાથે અભેદપણું છે, એકપણું છે, માટે એને ભગવાનથી જુદા નહીં માનવા. અથવા તો ભાષ્યકાર રઘુવીરજી મહારાજે એક બીજો અર્થ એવો બતાવ્યો કે સર્વાવતારી જે નારાયણ છે તે જ શંકરમાં બ્રહ્મામાં વિષ્ણુમાં પ્રવેશ કરીને પોતાનું સામર્થ્ય મૂકીને એને વિભૂતિ અવતાર તરીકે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયાદિકમાં જોડે છે, માટે એ પણ વિભૂતિ અવતારો છે. અવતારમાં અવતારીનું પ્રવેશ પણ હોય અને જેમાં ભગવાન રહ્યા હોય તેને ભગવાનની સાથે એકાત્મપણું હોય હોય ને હોય, માટે એમ એકાત્મપણું જાણવું. વાલા ભક્તો, વેદેશ ઉભયો નારાયણ મહેશિયો હો બ્રહ્મરૂપેણ, એટલે કે પરસ્ય બ્રહ્મણો યદરૂપમ અસાધારણો ધર્મ સ્થિત્યાદિ કારણત્વમ તેન તદ્વત તયા પ્રતિપાદનાત. આ ભાષ્ય છે જે હમણાં હું કહી ગયો એ જ અર્થ છે. એ ભગવાન શ્રીહરિ આ બંનેમાં જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરવાના હેતુથી પ્રવેશીને રહ્યા છે, માટે એમનું એમની સાથે એકાત્મપણું જાણવું. વાલા ભક્તો, આ આજ્ઞામાં પણ શ્રીહરિ સર્વ ધર્મ પ્રત્યે સમાદર સૂચવે છે, ઉદારતા રાખવાનું શીખવે છે, તથા શૈવો અને વૈષ્ણવોમાં ધર્મના નામે ચાલતા ખોટા અહમમત્વ અને રાગદ્વેષ છોડી પરસ્પર સંપ અને એકતા કરવાનો પણ શ્રીહરિનો આશય સ્પષ્ટ જણાય છે. ભાગવતજીની અંદર એવું લખ્યું છે કે ભગવાનના 12 મુખ્ય ભક્તોને ગણાવ્યા છે, તેમાં પણ શંકરની આ રીતે ગણતરી કરી છે. સ્વયંભુ નારદ શંભુ કુમાર કપિલો મનુહુ પ્રહલાદો જનકો ભીષ્મો બલિર વૈયાસિકિર વયમ. અર્થાત આ વાક્ય યમરાજ બોલે છે કે બ્રહ્માજી નારદ સનકાદિક શંકર કપિલ મુનિ મનુ પ્રહલાદ જનક ભીષ્મ બલિ સુકમુનિ અને હું યમ. આમ વૈષ્ણવોમાં શંકરને ગણ્યા છે. વળી ભાગવતમાં કહ્યું છે, ત્રયાણામ એક ભાવાનામ યો ન પશ્યતિ વૈભિધામ સર્વભૂતાત્માનામ બ્રહ્મન સ શાંતિમધિ ગચ્છતિ. ભગવાન વિષ્ણુ એવું બોલ્યા કે હે દક્ષ પ્રજાપતિ, સર્વભૂત પ્રાણી માત્રના આત્માને એકરૂપ એવા અમારા ત્રણેય દેવોમાં જે ભેદ નથી જોતો તે જ શાંતિ પામે છે. માટે ત્રણેય દેવો પરમાત્માના વિભૂતિ અવતારો છે. ત્રણેયમાં એક જ આત્મા પરમબ્રહ્મ નારાયણ છે. માટે એનું એકાત્મ્યપણું આ રીતે આપણા ભાષ્યકારોએ સાબિત કર્યું છે. એક જમાનામાં વૈષ્ણવો અને શૈવો વચ્ચે બહુ મોટો વિરોધ હતો. તેમાં પણ દક્ષિણ ભારતમાં શિવકાંચી અને વિષ્ણુકાંચી વગેરે સ્થળે તો અતિ વિરોધ હતો. તે બંનેમાં પરસ્પર ધર્મના નામે ઘણા યુદ્ધ થયા હતા. મહારાજે આ વિરોધની દિવાલ તોડી પોતે વિષ્ણુ અને શિવની બંનેની મૂર્તિ પધરાવી અને વળી ત્રિકમરૂપ વિષ્ણુની મૂર્તિ પણ જૂનાગઢમાં પધરાવી સમાજમાંથી ધાર્મિક સંકુચિતતા દૂર કરવાનો પ્રશંસનીય પ્રયાસ ભગવાન સ્વામિનારાયણે કર્યો. શ્રીહરિ અને મોટા સંતોએ લોકો ધર્મ પરિવર્તન કરે તે કરતા જીવન પરિવર્તન કરે ત્યાં જ વધુ ધ્યાન આપતા. કંઠી ફેરવાવડાવવામાં, તિલક ચાંદલો ફેરવાવડાવવામાં રસ નહોતો, જીવન પરિવર્તન કરાવવા ઉપર જ એનું ધ્યાન હતું. આજકાલ જરા ઊંધું દેખાય છે. ત્રિભુવન વ્યાસ દાદા એવું લખે છે કે પરબ્રહ્મ સર્વોપરી પરમાત્મા એક જ છે, પરંતુ સૃષ્ટિનો ક્રમ નિયમિત ચલાવવા સારું તેમણે પોતાની અનેક શક્તિઓનું જુદી જુદી વિભૂતિ રૂપે નિર્માણ કરેલું છે. તેમના કાર્યો અને ગુણધર્મો પરતે જુદા જુદા નામરૂપ સ્થાપ્યા છે, પરંતુ સર્વનું પ્રેરક મૂળ કારણ જે પરમાત્માની બ્રહ્મશક્તિ તે સર્વેમાં એક જ રહેલી છે. તેથી તેના જુદા જુદા સ્વરૂપોમાં પણ ભિન્ન દ્રષ્ટિથી અભાવ કે અવગુણના ન રાખવી અવગણના એવો હેતુ બતાવ્યો છે. વળી શાસ્ત્રોમાં જે સ્થળે જે સ્વરૂપનું પ્રતિપાદન હોય તે સ્થળે તેની મહત્તા પરમાત્માની ઉત્તમ વિભૂતિ રીતે વર્ણવેલી હોય જ છે. બધાના મહાત્મ્યો છે, બધાના ગ્રંથો છે, સ્તોત્રો છે, શાસ્ત્રમાં બધાને ભગવાનની વિભૂતિ રીતે ખૂબ જ મહિમાથી લખાયેલા છે. માટે તે સ્વરૂપના ઉપાસકોએ તેમના તરફ ભક્તિભાવ રાખવો, પણ બીજા સ્વરૂપને ગૌણ ગણવા નહીં, એની અવહેલના કે અપમાન કરવું નહીં કે ભાંગલો એક શબ્દ બોલવો નહીં, કેમ જે તે પ્રવૃત્તિ સારી નથી. હલકા માણસ જ બીજાનું હલકું બોલે, માટે હલકું બોલનારો હલકો સાબિત થાય છે સાંભળનારાના દિલમાં. માટે કોઈ પણ ખોટા ઘમંડ કે કેફમાં કે અભિમાનમાં કે પ્રાપ્તિનો અપચો થઈ ગયો એણે કરીને ફૂલાઈને બીજાનું હલકું ભાંગલું બોલવું નહીં ભૂલે. એમ બોલવાથી કોઈને કાંઈ સારી અસર થતી નથી. આપણે એને હલકા કહીએ એથી હલકા નથી જતા, અને આપણે સ્વામીને એને સર્વોપરી કહીએ ત્યારે એ સર્વોપરી થઈ જાય છે એવું નથી, છે જ. આપણે એને સમજીને એને માણવાના છે, એ માણવાની ચીજ છે, એ લૂંટવાનો આનંદ છે. કોઈને ગૌણ ગણવા નહીં, કેમ જે તે પ્રવૃત્તિ સારી નથી. માટે શ્રીજી મહારાજે 23માં શ્લોકમાં માર્ગે ચાલતા શિવાલય દીક મંદિરને જોઈને આદરપૂર્વક નમસ્કાર કરવાનું કહ્યું છે, દર્શન કરવાની આજ્ઞા કરી છે. ભગવાન જેના દર્શન કરવાની અને જેને નમસ્કાર કરવાની આજ્ઞા કરતા હોય, ભગવાન જેને પોતે બાથમાં લઈને થાપતા હોય, ભગવાન પોતે આ કરી ચૂક્યા હોય અને આપણે પછી વધારે ભગવાનથી ડાયન મોટા થઈ ગયા હોય એવી ડાપણની વાતો કરવી એ મૂર્ખાઈથી વધારે કાંઈ નથી. સમજો માણા બધું સમજે, કોઈ મોઢે આપણને કહે નહીં, કહે તો આપણે પાછા એ ઘમંડી હોઈએ એટલે સાંભળીએ નહીં. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાંસ્કૃતિક પ્રદાન એ નિબંધ ડૉક્ટર કુમારી રશ્મિબેન ત્રિભુવનભાઈ વ્યાસ એમ એ પીચીડીએ લખ્યો છે. એમાં એણે એવું લખ્યું છે કે સહજાનંદ સ્વામીએ સંપ્રદાયને એક નાનકડા ઝરણામાંથી જોત જોતામાં મહાનદ સમાન બનાવી દીધો. તેનું એક જ કારણ છે કે ધાર્મિક ક્ષેત્રે તેમણે દર્શાવેલું ઔદાર્ય, સંકીર્ણતાનો અભાવ. તે સમયે સહજાનંદ સ્વામીને તેમના અનુયાયીઓ અવતાર તરીકે માનતા હતા, પરંતુ તેમણે તે લોકો તેમને ભજે તેમના માટે જ નહીં પરંતુ સૌના માટે સંપ્રદાયના દ્વાર ખુલ્લા રાખ્યા હતા. આ હતી સ્વામિનારાયણ ભગવાનની વિશાળતા. તેમના સમયમાં સાંપ્રદાયિક કટ્ટરતા સામાન્ય હતી. વૈષ્ણવો કપડું શિવડાવવું એમ બોલતા નહોતા, કેમ કે તેમાં શિવનું નામ આવી જતું. તેમજ શૈવો રામ પાત્રને બદલે શકોરું બોલતા, કેમ જે તેમાં રામનું નામ આવતું. આવા સમયમાં સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં હરિ અને હર એક જ છે તેમ જણાવ્યું. એટલું જ નહીં પણ પંચાયતન રૂપે વિષ્ણુ શિવ પાર્વતી ગણેશ અને સૂર્યને પૂજ્યપણે ગણવાનું અનુયાયીઓને જણાવ્યું. આ છે ભગવાન સ્વામિનારાયણની અતિ ઉદારતા, વિશાળતા, જનહિતકારિતા. પોતે વૈષ્ણવ ધર્મના સમર્થક હોવા છતાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી એવી લખી, એમાં એમ લખ્યું કે શિવરાત્રિ કરવી, શ્રાવણ માસમાં બીલીપત્રથી મહાદેવજીની પૂજા કરવી, જેમને કુળ પરંપરામાં રુદ્રાક્ષ અને ત્રિપુંદ્ર ચાલ્યા આવતા હોય તો તેનો ત્યાગ કર્યા સિવાય પણ સંપ્રદાયમાં જોડાવવું. આવી શ્રીહરિની ઉદારતાથી વૈષ્ણવ અને શૈવો વચ્ચે જે અંતર હતું તે આ સંપ્રદાયને કારણે ઘણું દૂર થયું છે. સહજાનંદ સ્વામીએ સંપ્રદાયના મંદિરોમાં પણ શિવજીની પ્રતિષ્ઠા કરાવી, તેથી શૈવોને પણ સંપ્રદાયમાં જોડાવવાનો હિચકિચાટ ન રહ્યો. એટલું જ નહીં, જુદા જુદા મતવાદીઓ અને શાક્તો એટલે શક્તિપંથીઓ પણ સંપ્રદાયમાં જોડાયા. ખોજા, વોરા, પારસી જેવા ઇતર ધર્મીઓએ પણ સહજાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા. પરંપરાગત ધર્મથી અળગા થયા વિના અન્ય ધર્મીઓને સમાવવાની સાગર જેટલી વિશાળતા સહજાનંદ સ્વામીએ પોતામાં દર્શાવી છે. આપણા ઈષ્ટ દેવ જો આટલા વિશાળ હોય તો આપણે બહુ સંકુચિત થઈને શું ધાડ મારવી છે, શું એને ફાયદો થવાનો. અને અન્ય ધર્મોમાં જે સારું હોય તે ગ્રહણ કરવાની લોકોને નવી દ્રષ્ટિ આપણા પ્રભુએ આપી છે. તો આપણે સારું એટલું મારું એમ જીવીએ તો વધારે સારું, મારું એટલું જ સારું એવું ડાપણ ન કરીએ તો બહુ સારું. આ રીતે કોઈ પણ ધર્મની નિંદા કર્યા વિના તેમણે પોતાનો આગવો વિશુદ્ધ ધર્મ સ્થાપ્યો જે અનેક બૌદ્ધિકોને પ્રેરણારૂપ બની રહ્યો. તેથી અનેક શૈવો અને વેદાંતીઓ પણ સહજાનંદ સ્વામીના આશ્રિતો બન્યા હતા. શિક્ષાપત્રી શ્રીહરિએ સર્વ જીવના હિત માટે લખી છે, માટે સર્વ જીવ હિતાવહ આ સંદેશાઓને આપણે શ્રીહરિના સ્થાનેથી વિચારીએ તો તેમની સાગર જેવી વિશાળતા, ઉદારતા અને કરુણા આપણને દેખાય, આપણને તેમનો ખરેખર સર્વોપરી મહિમા સમજાશે. એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો, એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ
મહેશયો,
ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશો પ્રતિપાતનાત્ એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો. ઇતિ 47મો શ્લોક થયો. વાલા ભક્તો, આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરામાં એમના જ હાથે પ્રતિષ્ઠા પામેલા ઘનશ્યામ મહારાજનો દશાબ્દી મહોત્સવ દીપાવવા પધાર્યા છે. અહીંયા હમણાં જ મહારાજશ્રીના અને સંતો જે આવ્યા છે એમના આશીર્વચન લેશું, ત્યારબાદ મહારાજશ્રીનું પૂજન કરશું, ત્યાર પછી મંદિરે જઈ ઘનશ્યામ મહારાજની પૂજ્યપાદ મહારાજશ્રીના વરદ હસ્તે આરતી કરાવશું. તો વાલા ભક્તો, અત્યારની કથાને હું અહીંયા વિરામ આપું છું.
વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આપણી વચ્ચે બિરાજમાન છે. હું તેઓને પ્રાર્થના કરું કે આ બધા જ હજારો હરિભક્તો અહીંયા ઉપસ્થિત છે અને વિશ્વભરમાં આ પ્રોગ્રામ લાઈવ જાય છે, તમામને આપની અમૃતવાણીનો લાભ મળે એ રીતે આપ અમ સૌને રૂડ આશીષ આપશો. પૂજ્યપાદ મહારાજશ્રી.
વામે યસ્ય સ્થિતારાધા શ્રીશ્ચિ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણ હૃદય ચિંતે. સર્વાવતારે સર્વોપરિ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલી બાગ વડોદરામાં બિરાજતા આપણા પ્રાણ પ્યારા એવા શ્રી ઘનશ્યામ મહારાજના દશાબ્દી મહોત્સવના પાવન પ્રસંગે આજે પૂર્ણિમાના પવિત્ર દિને આ પવિત્ર સભામાં વ્યાસપીઠ ઉપર વિરાજમાન થઈને આપ સૌને શિક્ષાપત્રી ભાષ્યની ખૂબ સુંદર સમજવા જેવી કથા કરાવી રહેલા સારાય સંપ્રદાયના હું જેને અતિ મૂર્ધન્ય બ્રહ્મનિષ્ઠ કથાકાર સંત જેને જાણું છું એવા સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી આદિ એમના મંડળના તમામ આદરણીય સૌ સંતો, આ પ્રસંગે વડોદરા અને સ્વામીશ્રી સાથે ખૂબ હેત ધરાવનારા ઉપસ્થિત તમામ શ્રી હરિના લાડીલા વાલા ભક્તજનો, આપ સૌને સૌ પ્રથમ અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. આજે એમ કહેવાનું મન થાય છે કે વાલા ભક્તો, સ્વામીશ્રીની કથા સાંભળી અને બહુ ગમી, અને તમને જો પણ ગમી હોય તો જોરદાર તાળીઓ સાથે સ્વામીની કથાને વધાવો. બહુ સરસ, આજ મને બહુ આનંદ આવ્યો. કદાચ હજુ એકાદ કલાક સ્વામીએ કથા કરી હોત તો ચોક્કસ એ કથાને સાંભળવાનું બહુ એક મન થાય એવી સુંદર મજાની કથા સ્વામી કરી રહ્યા છે. સ્વામીશ્રીમાં બહુ મોટો ગુણ એ છે કે પોતે બહુ અભ્યાસુ છે, ખૂબ વિચક્ષણ છે, સંપ્રદાયના સારને, શાસ્ત્રોના સારને બહુ સાર ધાર સમજ્યા છે. મોટા સંતોનો ખૂબ મહિમા છે, પરમહંસોનો ખૂબ મહિમા છે, શ્રીજી મહારાજ સમકાલીન ભક્તોનો ખૂબ મહિમા છે, અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો તો એમને અતિ મહિમા છે. એના કારણે મહારાજે જે જે લીલાઓ કરી હોય, શ્રીજી મહારાજે પોતાના પરમહંસો પાસેથી જે શાસ્ત્રોની રચના કરાવી હોય, એ પછી બ્રહ્માનંદ સ્વામીના કાવ્યો હોય, નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યો હોય, મુક્તાનંદ સ્વામીના કાવ્યો હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાતોની કથાઓ હોય, એવા અનંત પ્રસંગો સ્વામીશ્રી પોતે પોતાના મંડળના સંતો દ્વારા રિસર્ચ કરાવી કરાવીને તમારી સમક્ષ કથા પ્રસ્તુત કરે છે, ત્યારે હમણાં જ બાલકૃષ્ણ શાસ્ત્રીજી જે વાત કરી કે આવો સરસ મજાનો યોગ આવ્યો છે તમને સૌને, ત્યારે તમારે તો ખરેખર આ લાભ લેવો જ રહ્યો. વાલા ભક્તો, આજે પૂર્ણિમાનો દિવસ, પ્રથમ દિવસે જ મારે આવવાનું થયું. આ સભામંડળમાં પ્રવેશતા જ બહારના ટેમ્પરેચરમાં, નંદનના ટેમ્પરેચરમાં મને જમીન આસમાનનો ડિફરન્સ દેખાણો. તમારા સૌનો ભક્તિભાવ, તમારા સૌની ડિસિપ્લિન, તમારા સૌની સત્સંગ પ્રત્યેનો મહિમા, એ બહુ મને ભાવ આનંદ આવ્યો. અને આની પાછળ ખરેખર વક્તાશ્રી એમના મંડળનું બહુ મોટું યોગદાન છે. આ સંપ્રદાયની અંદર ઘડતરના કારણે આ સત્સંગ આ 200 વર્ષની અંદર આજે દેશ અને વિદેશમાં ખૂબ ખ્યાતિને પામ્યો છે. પણ એના પાયામાં આ સંતો દ્વારા જે સત્સંગનું ઘડતર થયું છે બહુ મહત્વપૂર્ણ છે. છેલ્લા 10 વર્ષો કરતાં પણ વધારે સમયથી સ્વામીશ્રી અહીંયા રહ્યા, એમનું મંડળ રહ્યું, અને એમના મંડળે સતત ને સતત કથા વાર્તા દ્વારા આ સત્સંગને ખૂબ પોષણ આપ્યું છે. કહેવાનું મન થાય કે આજે સારાય સંપ્રદાયની અંદર સૌથી વધારે સર્વાધિક કોઈ પણ સંતની કથા જો સંભળાતી હોય તો એ છે સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની. ન કેવળ આપણા સંપ્રદાયમાં, મેં આની પહેલા પણ વાત કરી હતી, આ વખતે પણ હમણાં હું 15 દિવસ પહેલા જ અમેરિકા ગયો હતો, તો કેલિફોર્નિયામાં સ્વામી નહીં તો 10 હરિભક્તો મને એવા મળ્યા કે જેમણે મને વાત કરી કે અમે રેગ્યુલર હરિચરિતામૃત સાગરની કથા સાંભળીએ છીએ. એનાથી પણ વિશેષ જે લોકોને સંપ્રદાયનો તો ગુણ છે, સ્વામિનારાયણ ભગવાનનો તો અતિ ગુણ છે, એવા લોકો પણ જે સત્સંગને પૂરેપૂરો જાણતા નથી અને અન્યત્ર શાખા પ્રશાખાઓમાં રહીને સત્સંગ કરતા હોય છે, એવા લોકો પણ જ્યારે સ્વામીની કથા સાંભળે છે ત્યારે એમની પણ આંખો ઉગડે છે અને એ લોકો પણ મૂળ સંપ્રદાયના પ્રવાહમાં આવે છે એવી સ્વામીની કથા હોય છે. આજે શિક્ષાપત્રી ભાષાની કથા લીધી એમણે, આ ગોપનાથનો પ્રસંગ, આ બ્રહ્માનંદ સ્વામીના છંદ, અને આવી બધી કથા સાંભળવા આપણને ક્યારે લાભ મળે? આપણે રેગ્યુલર શિક્ષાપત્રીની પહેલા શ્લોકથી લઈને 212 શ્લોક સુધીનું ભાષ્યની કથા સાંભળતા હોઈએ, એ પર્ટિક્યુલરલી શ્લોકને આધારિત વાત હોય છે, પણ સ્વામીજી તો પછી એમાં ઊંડાણપૂર્વક જઈને પણ આપણને સંભળાવે છે. 46 શ્લોકની કથા એમણે અત્યાર સુધી કરી છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે 212 શ્લોકની જ્યારે સ્વામીજીની કથા થશે ત્યારે એનાથી ચોક્કસ આપ સૌના હૃદયમાં શ્રીહરિનો મહિમા અતિ દ્રઢ થશે એવી આજે મને પૂરી શ્રદ્ધા છે. પણ ક્રમશઃ 10 વર્ષના ક્રમિક વિકાસમાં સ્વામી અમે પણ ઘણું બધું સત્સંગમાંથી શીખ્યા છે. આચાર્યશ્રીઓની પ્રણાલિકા, પૂર્વેના આચાર્યશ્રીઓનું જીવન, સત્સંગની અંદર કેવી રીતે યોગદાન હોય, 500 પરમહંસોનું યોગદાન, એની પછી એની પરંપરામાં રહેલા સંતો, એમનું સતત સત્સંગની અંદર વિચરણ, એમની પરિસ્થિતિ, એમની મનસ્થિતિ એ સમજવાનો મને બહુ ભગવાનની દયાથી સૌભાગ્ય અવસર મળ્યો. અને એ અવસરમાં અમે એવું જોયું કે મહારાજ અમારી પાસેથી શું આશા રાખે છે. ત્યારે પહેલી દ્રષ્ટિએ મને એવું સમજાણું એક જ વાત શ્રી હરિની કે અમારા સત્સંગમાં સંતોન ભક્તોને રાજી કરો, બસ એટલું મને આમાં સમજાણું. મહારાજને આ સત્સંગમાં બહુ ભાવ, શ્રીહરિ આ સત્સંગમાં સતત ને સતત પ્રગટપણે વિરાજમાન છે, કે ગ્રંથોમાં વિરાજમાન છે, કે મૂર્તિમાં વિરાજમાન છે, કે સત્સંગીઓમાં વિરાજમાન છે, આ સત્સંગની અંદર મહારાજ વિરાજમાન છે. મહારાજ આ સત્સંગના છ એ છ અંગોની અંદર વિરાજમાન છે. ત્યારે શ્રીહરિના હૃદયમાં હંમેશા એવો ભાવ હોય કે અમે ને પરમહંસોએ જે કંઈ દાખલો કર્યો છે એ દાખલો તમારા સૌ દ્વારા, સંતો દ્વારા, ભક્તો દ્વારા જ્યારે એ દાખલો સાર્થક થતો હોય ત્યારે મહારાજ બહુ રાજી થતા હોય છે. આજે 10-10 વર્ષ વીતી ગયા છે ત્યારે આજે અંતરથી વડતાલમાં બિરાજતા પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણકમળમાં મારી પ્રાર્થના, તેમજ નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના ચરણમાં મારી પ્રાર્થના છે કે જેમ છેલ્લા 10-10 વર્ષથી આપે આ સત્સંગને સુખ આપ્યું છે, એમ આવનારા અનંત વર્ષો સુધી વડોદરાના ભક્તજનોને આપ સતત સુખ આપતા રહો એવી અમારી ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. અને અંતમાં એટલું ચોક્કસ કહીશ, ખાસ કરીને ભલામણ કરીશું કે સ્વામી તમારી આ શિક્ષાપત્રી ભાષાની કથા જયારે પૂર્ણ થાય ત્યારે વિડીયો સેટ અમને મોકલજો,
જરૂર
એ અમે પણ સાંભળીશું. કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે જે તમે રિસર્ચ કરીને લોકો સમક્ષ પ્રસ્તુત કરો છો એ બહુ મોટી વાત છે, મને એનો ખૂબ ખૂબ આનંદ છે. અને અંતમાં અમારા સ્વામીશ્રીએ જે શરૂઆતમાં પોતાના અભિગમની વાત કરી હતી ત્યારે મેં એમને કહ્યું હતું કે તમે સ્વામી આજે અમને વાત કરીને ત્યારે અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે તમારી આ સંસ્થા અને વડતાલ સંસ્થામાં અમને કે બહુ ફરક દેખાતો નથી. બસ અમારી એ જ પ્રાર્થના છે કે મહારાજનો જે સિદ્ધાંત છે, મહારાજે જે કરેલું કાર્ય છે ઉદારતાની, સ્વામીએ બહુ સરસ વાત કરી. કયો ભગવાન એવો હોઈ શકે કે જેના આશ્રિતોને એમ કે તમારે વર્ષો વર્ષ દ્વારકા આદિ તીર્થોની યાત્રા કરવી? કયો ભગવાન એવો હોય કે જેના ભક્તોને એમ કે તમે જો જાતિએ કરીને બ્રાહ્મણ હોવ તો તમે ત્રિપુંડ ધારણ કરતા હો, તેનો ત્યાગ ન કરવો. શિવાલય આદિ આવે તો એને નમસ્કાર કરવા, દર્શન કરવા, એ પણ આથી 200 વર્ષ પહેલા કે જ્યારે ખૂબ સંકીર્ણતા હતી ત્યારે. વાલા ભક્તો, આવા સમયમાં આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આપણા ભગવાન સ્વામિનારાયણ એ સર્વ અવતારના અવતારી, સર્વોપરી ભગવાન છે. બસ વાલા ભક્તો, અંતમાં શ્રીહરિના ચરણમાં એટલી જ મારી પ્રાર્થના કે ભગવાન સર્વ પ્રકારે આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારે, કાયમ આ સત્સંગમાં સેવા કરવાની ભગવાન ખૂબ તક આપે, આ સત્સંગના વિશે આત્મીય ભાવ વધે, પરસ્પર પ્રેમ અને સંપના ભાવથી તમે બધા આગળ વધો. આ સંતો મારા છે, આ હરિભક્તો મારા છે, આ મંદિરો મારા છે, આ સત્સંગ મારો છે, મારાપણાની ભાવના સાથે તમે બધા ખૂબ આગળ વધો એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.
બોલો લક્ષ્મીનારાયણ દેવ.